Claro que esa baba estaba. Palamenu pale kane si se kasi visaya jesiya hata jesiya nami jesiya dola jesiya dahatuna ekasiya hata tuna jesiya jesiya hata jesiya visaya jesiya visi hata saraka balimma purbaga dahay sita dola hitiya dakwat ekay sita haya hitiya dakwat adhyapana matyanse abhyantara katayu vayama sangvardhana sansu katayu matyanse kapahari miyojanawa garu bimala ratnayake mettuma
garu kathanayaka tumani දෙදස් දාහට විසාජන පනත් කෙටුම් පතෙහි කාරක සභා අවස්ථාවේ අද දින 2016 නොවැම්බර් 22 අඟහරුවාදා විවාදයට ගැනන අමාත්‍යාංශ හා ඒවා යටතේ ඇති අනෙකුත් දෙපාර්තමේන්තු හා ආයතනවලින් අදාළ අංක 126 207 209 212 213 163 206 208 226 සහ 227 දරන වැයශීර්ෂයන්ගෙන් සම්ප්‍රදාන කූලව එක් එක් වැඩසටහන්හි සියලුම පුනරාවර්තන වේදම් හා මූලධන වේදම් රුපියල් 10කින් කපා හැර යුතු වේයි මම යෝජනා කරමි. ඔබතුමාම කතා කරන්න.
25 තියෙන ඔබතුමාට.
ගරු කතානායකතුමනි 2017 අයවැය විවාදයේදී අධ්‍යාපන අමාත්‍යාංශයේ සහ අනිකුත් අමාත්‍යාංශවල කාරක සභා අවස්ථා විවාදයේදී කරුණු ගණනාවක් ඉදිරිපත් කිරීමට බලාපොරොත්තු වෙනවා. විශේෂයෙන්ම මේ අපේ රටේ තනි විෂයක් වශයෙන් ගත්තොත් අපේ රටේ අනාගතයට වැඩිම බලපෑමක් කරන අමාත්‍යාංශය අධ්‍යාපන අමාත්‍යාංශය නිසා. ගරු කතානායකතුමනි ඔබතුමා දන්නවා විශේෂයෙන්ම අපේ රටේ මිනිස්සු කෝටියක් තමන්ගේ අනාගතය බාර දීලා තිබෙන්නේ මෙම අමාත්‍යාංශයට මෙම අමාත්‍යවරයාට. මොකද දරුවන් 143ක් අධ්‍යාපනය ලබනවා පාසල්වල. ඔවුන්ගේ දෙමාපියන් 165කට ආසන ප්‍රමාණයක් සිටිනවා. එතන ජනතාවගෙන් කෝටියකට ආසන ප්‍රමාණයක් තමන්ගේ දරුවන්ගේ අනාගතය බාර දී තිබෙන්නේ මෙම අමාත්‍යාංශයේ. ඒ නිසා මේ අමාත්‍යාංශයේ බලපෑම වගකීම විශාලයි. ඔබතුමාම දන්නවා අධ්‍යාපනය කරන හොඳ දේ කෙටි කාලිනව පේන්නෙත් නැහැ ගරු කතානායකතුමනි. අධ්‍යාපනය කරන විනාශය කෙටි කාලිනව පේන්නෙත් නැහැ. සරලව කිව්වොත් ලිංක් අපුවාම වල පේනවා. ලිංක් අපුවාම වල පේනවා. හැබැයි අධ්‍යාපනයට කරන විනාශයේ ප්‍රතිඵල එහෙම අපිට අද පේන්නේ එක පේන්නේ අවුරුදු 10ක් 15ක් පහුවලා. ඒ නිසා අපි විශේෂයෙන්ම අධ්‍යාපන ඇමතුමාගෙන් අපි බලාපොරොත්තු වෙන දේ තමයි අපේ රටේ අධ්‍යාපනයේදී අධ්‍යාපන ඇමතුරු රාශියක් මේ රටේ ඉඳලා තිබෙනවා. නමුත් මේ රටේ ජනතාව ගරු කරන ජනතාවට මතක හිටින අධ්‍යාපන ඇමතුරු දෙදෙනයි. එක්කෙනෙක් අපි කවුරුත් දන්න CWW කන්නංගර මැතිතුමා, අනිත් කෙනා ඇතුළත් මුදලේ මැතිතුමා. තව ගොඩාක් අධ්‍යාපන ඇමතුරු මේ රටේ ඉඳලා තිබෙනවා. ඔවුන් මතක සුළු පිරිසකට. මෙරට විදාක ජනාධිපතිවරියෙකුත් අධ්‍යාපන අමාත්‍යාංශයේ දරුවා. නමුත් කාටවත් මතක නැහැ අධ්‍යාපනයට මොනවද කළේ කියලා. මම ඒක කිව්වේ ගරු කතානායකතුමනි, අධ්‍යාපන ඇමතිවරයාට ආයතන 10,000ක් තිබෙනවා බලන්න. හැම පාසලක්ම ආයතනය. මේ රටේ හරියට කරොත් වැඩිම ජනප්‍රජාවක් සම්බන්ධ සංවිධානයක් තියෙන ව්‍යූහයක් තියෙන හැම ගමකටම තමන්ට සම්බන්ධතාවයක් තිබෙන එකම අමාත්‍යාංශය අධ්‍යාපන අමාත්‍යාංශය. ඒ නිසා අධ්‍යාපන ඇමතිවරයා අමාත්‍යාංශයට ඒ සුවිශාල හැකියාව තිබේදී මම කියන්න කැමතියි අර ඇමතුරු දෙන්න විතරක් මතක හිටලා තියෙන්නේ මේ රටේ ජනතාවට. CWW කන්නංගර මහත්තුමා අධ්‍යාපන පනත ගේනකොට එක්සත් ජාතික පක්ෂයේ සමාජිකයෙක් නෙමෙයි. පසු අයතුම එක්සත් ජාතික පක්ෂයේ උනේ. ඇතුළත් මුදලි මැතිතුමා එක්සත් ජාතික පක්ෂ කෙනෙක්. ඇතුළත් මුදලි මැතිතුමාගේ විවිධාකාර ප්‍රතිපත්තීන් පිළිබඳ අපට විශාල විවේචන තිබියදී එතුමාගේ අගය කිරීමට ලක් වෙනවා මහපොළ ශිෂ්‍යාධාර ක්‍රමය හඳුන්වා දුන්නු නිසා. කන්නංගර මැතිතුමා ජාතික වීරයෙක් වශයෙන් අපේ රටේ අන්ඩිස්පියුටඩ්. ඒ කියන්නේ කිසිම අපේ රටේ ජාතියේ පියා වශයෙන් ඩීඑස්ආනාක මැතිතුමා හැඳින්වුවට සමහර අය පිළිගන්නේ නැහැ. ඇත්තම ගැටලුව තිබෙනවා. එතුමා 2017 අධ්‍යාපනයේ විරුද්ධ වෙච්ච අධ්‍යාපන අගමැතිවරයෙක්. ඒවගේම විධ වීරයන් සම්බන්ධ මෙරටේ දේශපාන විවාද තිබෙනවා. දේශපාන විවාද නැති නූතර පරම්පරාව ජාතික වීරයක් වශයෙන් හඳුනන්න පුළුවන් කන්නංගරම ඇතුමා විතරයි. දේශපාන විවාදයක් නෑ. උතුරේ සිට දකුණ දක්වා දේශපාන වශයෙන් කිසිම භේදයකින් තොරව එතුමා ජාතික වීරයෙක් වශයෙන් අගය කරනු ලබනවා. අනිත් කෙනා අතුලත් මුදල් මැතුමාටත් ඒ ගරුත්වය තිබෙනවා. ඒ ඇයි මේ දෙදෙනාම ගරු ඇමතුම ගරු කතානායකතුමනි අධ්‍යාපනයේ පොදු ජනතාවට අධ්‍යාපනය ප්‍රමාණාත්මකව අධ්‍යාපන අවස්ථා වැඩි කරපු අය, මේ දෙදෙනාම අධ්‍යාපනයේ ගුණාත්මක වැඩි කරපු අය. ඒ නිසා තමයි මේ දෙදෙනා ඉතිහාසල ගත වෙලා තිබෙන්නේ. අනිත් අය ඉතිහාස ගත වෙලා තිබෙන්නේ දවල පත්‍රිකා ගෙන ආපු අය, අධ්‍යාපන විකුණන්න හදපු කට්ටිය, විකුණන් කාපු කට්ටිය අනාදි වශයෙන්. මා විශ්වාස කරනවා අධ්‍යාපන අමතුමාට මේ ප්‍රති දෙකෙන් එකක් තෝරගන්න පුළුවන්. ඔබතුමා තාම අවුරුද්දයි අවුරුදු එකමාරයි මේ අමාත්‍යංශය බාර ගන්න. ඔබතුමාට අරගොඩට යන්නත් පුළුවන්, නැත්නම් අමතක වෙච්ච කොටටත් එන්න පුළුවන්. ඔබතුමා මේ අධ්‍යාපන අමාත්‍යංශයේ මෙහෙවන විදියට අනුව සමා ඉල්ලා සිටිනවා අධ්‍යාපන අමතිවරයා වශයෙන් අධ්‍යාපනයේ ගුණාත්මක වැඩි කරන එක, ජනතාවගේ දරුවන්ට අධ්‍යාපන අවස්ථා වැඩි කරන එක, නොමිලේ අධ්‍යාපනය පුළුල් කරන එක සහ අධ්‍යාපනයේ ගුරුවරුන්ගේ සහ සිසුන්ගේ සුබ සාධනය වැඩි කරන එක. අධ්‍යාපන අමතිවරයාට කරන්න තිබෙන්නේ මා දකින විදියට මූලික කාරණා ඔච්චරයි. මේ තුන කළොත් ප්‍රමාණාත්මකව අධ්‍යාපන අවස්ථා වැඩි කිරීම, ගුණය වැඩි කිරීම, ගුරුවරුන්ගේ සිසුන්ගේ සුබ සාධනය දිනු කරොත් රටේ සුබ සාධනයක් ඇති වෙනවා. ඔබතුමාගේ සුබ සාධනයක් ඒකමම සිද්ධ වෙනවා. ඒ නිසා මේ අධ්‍යාපන සම්බන්ධ ඔය කියන කරුණු පදනම් කරන් මම කැමතියි මේ විෂයට එන්නේ. ඒ නිසා අධ්‍යාපනය පුද්ගලීකරණය කරපු අය, දවල පත්‍රිකා ගෙන ආපු අය, විකුණන්න එක එක තියරි දාපු කට්ටිය ඔක්කොම දේශපාලන වශයෙන්ුත් අසාර්ථකලා තිබෙනවා, ජනතාවගේ මනසේ කලුල අප ඇති කරපු කට්ටිය. ඒ නිසා එවැනි අධ්‍යාපන අමතිවරු අපිට අවශ්‍ය නැහැ. අධ්‍යාපන අමාත්‍යංශයක් එවැනි ආකාරයේ වැදගත් නැහැ. ඒ වගේම ඉතා ඉක්මනින් කරුණු දෙක තුනක් පොදු කරුණු කීපයක් ඔබතුමාට කියන්න කැමතියි. ඔබතුමාම බලන්නේ ඔබතුමාගේ බජට් එස්ටිමේට්ස් නැත්නම් ඇස්සමින්තු පොත බැලුවොත් මම හිතනවා එතරම් ව්‍යාපෘති සංඛ්‍යාවක්, එතරම් ඒකක ප්‍රමාණයක් තිබෙන වෙනත් අමාත්‍යංශයක් නැති තරම්. අධ්‍යාපන අමාත්‍යංශයේ අවංකව කටයුතු කරන කැපවී වැඩ කරන නිලධාරි මහත්වරුන්ට, ගුරුවරුන්ට නිසි ගෞරවය ඇතුව කියන්නේ මා විශ්වාස කරන ගෞරවය ඇතුමනි. සංවිධානමය වශයෙන් ගත්තොත් ලංකාව තියෙන සුවිශාලම අසංවිධානාත්මක අමාත්‍යංශවලින් එකක් තමයි අධ්‍යාපන අමාත්‍යංශය කියලා. ඔබතුමා බලන්න කොපමණ ඒකක ප්‍රමාණයක්, කොපමණ ව්‍යාපෘති ප්‍රමාණයක්, කොපමණ වැඩසටහන් ප්‍රමාණයක් මේ මධ්‍යම අමාත්‍යංශයේ මෙහෙම තිරස්ව තිබෙනවද කියලා. ඇත්තම ගත්තට පස්සේ ඔබතුමාට කරන්න තිබෙන්නේ මේ අධ්‍යාපනයේ පොදු ජනතාවගේ දරුවන් නොමිලේ අධ්‍යාපනය ප්‍රචලිත කරන එක, ගුණාත්මක වැඩි කරන එක, ගුරුවරුන්ගේ සහ සිසුන්ගේ සුබ සාධනය සලසන එක. හැබැයි දැන් ඒක බිම් මට්ටමට යන්නේ නැති වුණාට පස්සේ ගරු ඇමතුමනි කාලයක් තිස්සේ ඔබතුමා පටන් ගත්ත දේවල් නෙමෙයි මේ බොහොමයක් කාලයක් තිස්සේ වෙලා තිබෙන්නේ. ප්‍රතිලාභ යන්නේ නැති වෙනකොට ප්‍රශ්න එහෙම්මෙන් එනකොට එක එක ව්‍යාපෘති වලින් එක එක යුනිට් වලින් අර ප්‍රශ්නේ මේ ප්‍රශ්නේ කියලා දාලා තියෙනවා. සාක්ෂරතා වැඩි කරන්න වෙනම ප්‍රොජෙක්ට් එකක් තිබෙනවා, ඉංග්‍රීසි අධ්‍යාපනය තව එකක් තිබෙනවා, ගණිතයට තව එකක් තිබෙනවා. මේ අනාදී වශයෙන් මම හිතනවා මේ අයව ඇසමින්තු පොතේ දාලා තියෙන සුළු ප්‍රමාණයක් මේක කැලයක් වගේ තියෙන මේ මොකද මේවා මේක ඇත්තටම ගත්තට පස්සේ විවෘත මේ හැම දෙයක්ම අවසානයේ දරුවන්ට පාසලේදී ලැබෙන්න ඕන. ඒකට කරන්න අධ්‍යාපන අමාත්‍යංශය දෙපාර්තමේන්තුවක් තිබෙනවා, පාසල් පද්ධතියක් තිබෙනවා. හැබැයි වෙලා තියෙන දේ තමයි සුවිශාල අසාර්ථක භාවය නිසා පසුගිය කාලේ දැන් ඔබතුමා දන්නවා දරුවෙක් අවුරුදු 11ක් සාමාන්‍ය පෙළ ඉගෙනගෙන ගණිතය පාස් වෙන 50%. ඒක මම කියන්නේ නෑ මේ අකිල විරාජ් ඇමතුමාගේ ප්‍රශ්නයක් කියලා. ඔබතුමාට ඒ ප්‍රශ්නෙට එන්න විවේචනය එන්න පටන් ගන්නේ ලබන අවුරුද්දේ ඉඳලා. ඔබතුමා දැන් අවුරුදු 1 එක පටන් අරන්. නමුත් අපි කල්පනා කරන්න ඕන ගරු කතානායකතුමනි අවුරුදු 11ක් දරුවෙක් ඉස්කෝලේ ගිහිල්ලා එයාට ගණන් වලට ලකුණු 35ක් ගන්න බැරි නම් සාමාන්‍ය පෙළින් ඒක දරුවාගේ වැරද්දක් වෙන්න බෑ. දරුවෝ 5% නම් අසමත් වෙන්නේ අපිට කියන්න පුළුවන් ඒ ප්‍රශ්නේ ඒ 5% දරුවන්ගේ සමහර මානසික ව්‍යාකූලතා නිසා කියලා. දරුවෝ 50%ක් අසමත් වෙනකොට 45% අසමත් වෙනකොට ගරු ඇමතුමට පේනවා මේ අපි මොන සැලසුම් මොන ව්‍යාපෘති මොන යුනිට් හැදුවත් අවසානයේ මේක දරුවන්ට ලැබිලා නැහැ කියලා. ඒ නිසා මා අධ්‍යාපන අමාත්‍යංශයේ මං ඉල්ලා හිටනවා නොමිලේ අධ්‍යාපන ක්‍රමය රැකෙන පරිදි අධ්‍යාපනයේ ගුණාත්මක රැකෙන පරිදි මේ අමාත්‍යංශය මේක කැලයක් වගේ අමාත්‍යංශය. විෂයන් කොහේ තියෙනවද කියලා මම දන්නේ නැහැ ඔබතුමා හොයාගෙන තියෙනවද කියලා. ඒ නිසා මේක විධිමත් කරන්න මොකද මේ එක එක ව්‍යාපෘති වලින් පමණක් අධ්‍යාපන ප්‍රතිලාභය පහළට යන්නේ නැහැ. ඒ වගේම තමයි ගරු අධ්‍යාපන අමාත්‍යංශ විවාදිත අධ්‍යාපන අමාත්‍යතුමාගේ අවධානයට යොමු කරන්න කැමති මම කෙටි කරුණු දෙක තුනක් කියනවා කියලා මම ඔබතුමාට කිව්වා. විශේෂයෙන්ම ගත්තොත් එම ඔබතුමා දන්නවා දැන් මේ දරුවන් අතරත් පොදු රටේ සමාජ මිත්‍යාව විශේෂම විශාල විද්‍යාත්මක වශයෙන් විවිධ සනාත නොකරච්ච මිත්‍යාවන් සුවිශාල වශයෙන් බෝ කරන බෝ වෙන යුගයක අපි ඉන්නේ. ඒ නිසා අපි ඔබතුමා කියලා හින්න ඔබතුමා විද්‍යාත්මක අධ්‍යාපනය ලබා දී පිළිබඳ රටේ බාරකරුවා. දරුවන්ට වෙන වෙන දේවල් ඉගෙන ගන්න අවශ්‍ය නැහැ. ඔවුන්ට ඒ අයිතිය තිබෙනවා. නමුත් පාසල් පද්ධතිය මේ රටේ 50කින් හදපු විද්‍යාත්මක කරුණු මත ඉගෙන ගන්න තියෙන දෙයක්. අපේ පුද්ගලික විශ්වාසයන් පුද්ගලික චර්යාවන් පුද්ගලික අයතුම් පැතුම් අපිට මේකට සම්බන්ධ කර ගැනීමට අයිතියක් නැහැ. නමුත් මම ගරු ඇමතුමාගෙන් කියන්න කැමතියි නමුත් අපි පසුගිය කාලේ දැක්කා මම දන්නේ නැහැ මේසරෙත් එහෙමද කියලා. දැන් විභාගේ කාලසටහන හදන්නේ දැන් රාහු කාලේ බලන්න. සමහර පාසල් වල ගරු ඇමතුමනි මොනවාද දරුවන් සාමාන්‍ය පෙළට උසස් පෙළට ඇඩ්මිෂන් එක අස්සම් කරන්නේ රාහු කාලේ බලලා. මොනවාද මේ? රාහු කාලේ බැලීමට කැමති වැඩිහිටියන්ට ඒ සඳහා අවස්ථාව දෙන්න අපිට මේ කාටවත් තහනම් කරන්න බෑනේ. නමුත් අධ්‍යාපන අමාත්‍යංශයේ විද්‍යාත්මකව හරි නීත්‍යානුකූලව හරි මේ රාහු කාලය නිශ්චිත වශයෙන් පිළිරන් තිබෙනවද? ඔබතුමා මොන අච්චු පොතේද තිබෙන්නේ? ගරු ඇමතුම අපි කියන්නේ මේ අපි කතා කරන්නේ කවුරු ගැනද? මේ අපේ 21 වෙනි සියවසේ දශක එකහමාර පහු කළා අනාගතයට එන්න තියෙන දරුවෝ ගැන. ඔවුන් ගැන අපි 1980 90 70 ගණන් වල අපේ ඔළුවල තිබිච්ච මනස්ගත විද්‍යාත්මක වශයෙන් සනාත නොවෙච්ච බොහෝ විට බොරු බව ඔප්පු වෙච්ච කරුණු පැටවීමට අපිට තිබෙන අයිතිය කොමක්? කලේ ජිබ්‍රාන් කියනවා දරුවෝ අපි තුලින් ආවට අපි වගේ නෙමෙයි කියලා. ඒක අපි කවුරුත් දන්නවා. හැම පරම්පරාවක් මේට කලින් පරම්පරාවට වඩා ඉස්සරහින් ඉන්නේ. ඒ නිසා කරුණා කළා අපි ඔබතුමාගේ ඉල්ලා සිටිනවා. ඔබතුමා පුද්ගලික ක්‍රම දිහත් කළා වෙලා කරනවද නැද්ද කියලා මම දන්නේ නැහැ. නමුත් මිත්‍යාව දනුවත්ව ආයතන ගත කරන්න දෙන්න එපා. ඒ ගෙවල් වල දරුවෝ ඒව කරනව නැහැ. ඒක කරන්න දෙයක් නැහැ. ඔබතුමාට කරන්න දෙයක් නැහැ. ඒ නිසා ඒ කරුණ මම ඒ වගේම අපි ඔබතුමාගේ ඉල්ලා සිටිනවා. අධ්‍යාපන අමාත්‍යංශයේ තුලින්ම දරුවන් තුළ විද්‍යාත්මක අවබෝධය ලබා දීම සඳහා තවත් කරුණු කරනාවක් කරන්න කියලා. ඒ වගේම ගරු ඇමතුමනි මම පොදු කරුණු වශයෙන් මේක මුලින්ම කියන්න ඕන ඔබතුමා මේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් සියලුම දරුවන්ගේ අධ්‍යාපන ඇමතුමා. අපිට ජාතිකත්ව පත්‍රයෙන් ඇමතිවරු නැති එක අපි ඉතාමත් අගය කරමු. නමුත් ඔබතුමා දන්නවා දැන් මෑතකදී මා මේ විවාදයට පැටලෙන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඔබතුමා දන්නවා දැන් රටේ සාකච්ඡාවක් තිබෙනවා මුස්ලිම් විවාහ පනත පිළිබඳව. ඒක මුස්ලිම් ජනතාවට තිබෙන සංස්කෘතික අයිතියක්. ඒක ඒ සංස්කෘතික වෙනස් සංස්කෘතික අයිතියින්ට අපි ගරු කරනවා. නමුත් ඒ එක්කම ගරු ඇමතුමනි ඕනම දරුවෙක් මුස්ලිම් හෝ දෙමළ හෝ සිංහල වෙන්නේ ඉපදුනාට පස්සේ. එතකොට ඔබතුමාටතේ ඔබතුමාලාගේ දැන් අයවැය කතාවෙත් අවුරුදු 13ක අනිවාර්ය අධ්‍යාපනය ගැන කතා කරා. අපි දන්නා දේ තමයි අද අපේ රටේ තිබෙන මුස්ලිම් නීතිය විවාහ නීතිය අවුරුදු ගණනාවක් පරණ එකක්. අද ඒක මුස්ලිම් දේශපාලන නායකයෝම මැදිහත් වෙලා විශේෂයෙන්ම මුස්ලිම් කාන්තාවන් උගත් ඉගෙනගත් මුස්ලිම් කාන්තාවන් සුවිශාල ප්‍රමාණයකේ දායකත්වයෙන් අදේ මුස්ලිම් විවාහ පනත සංශෝධනය වීමට විවිධ යෝජනා ඉදිරිපත් කළා තිබෙනවා. ඒක තාම සාකච්ඡා මට්ටමේ තිබෙයි. නමුත් දැනට තිබෙන නීතිය අනුව අවුරුදු 12ට වැඩි මුස්ලිම් දරුවන් ගෑනු දරුවන් විවාහ වීමට ඔවුන්ට පුළුවන්. දැන් අපි ඔබතුමාගේ ඉල්ලාසෙ ඉන්නේ ඔබතුමා කාගෙත් අධ්‍යාපන ඇමතිවරයා. මේ මුස්ලිම් දරුවන්ගේ දැරිවියන්ගෙත් ඔබතුමා තමයි අධ්‍යාපන ඇමතිවරයා. දැන් අපි ඒ නිසා ඔබතුමාගේ ඉල්ලාසෙ ඉන්නවා මේ අවුරුදු 12ේ නීතිය සංස්කෘතික වශයෙන් හිමි වෙන්න පුළුවන්. මම දන්නේ නැහැ එහෙම හිමි වෙන්නේ කොහොමද කියන ප්‍රශ්නේ මට තියෙනවා. නමුත් ඔබතුමාට තිබෙන වකීමක් සෑම දරුවෙකෙම අවුරුදු 18 දක්වා සෑම දරුවෙක්ම දරුවෙක් ලෙස සලකා අධ්‍යාපනය ලබා දීමේ වගකීම ඔබතුමාට තිබෙනවා. ඒකෙන් බැහැරව කිරීම අපේ රටේ තිබෙන නීති අනුව වැරදි. අද දරුවන් පාසල් නොවීම වැරද්දක්. සබිය ඔබතුමාගේ ඉල්ලාසෙ ඉන්නවා ඒ නීති සංශෝධනයේදී අධ්‍යාපන ඇමතිවරයා වශයෙන් මේ නිරීක්ෂණය ලබා දෙන්න කියලා සෑම මුස්ලිම් හෝ දෙමළ හෝ ඕනෑම ජාතිකත්වයක. එදා බුද්ධික පත්‍ර මැතිතුමා කිව්වා පුත්තලම් පැත්තේ ඉන්න කෆී කියන ජනවර්ගයේ ගැන සියලු දෙනාටම අවුරුදු 18 දක්වා දරුවන් නම් ඒ දරුවන්ට අධ්‍යාපන ලැබීමේ අයිතිය තමයි අංක 1. මොකද කරු කතානායකතුමනි, අද මේවා ආගමික ප්‍රශ්න බවටත් සංස්කෘතික ප්‍රශ්න බවටත් පත් කරලා අපි තේරුම් ගන්න ඕන මේ හැම සංස්කෘතියක්ම හැම ආගමක්ම වෙනස් වෙලා තිබෙනවා කාලානුරූපව. විශේෂයෙන්ම අපේ රටේ ගත්තොත් සිංහල නීති අනුව මම අහුවා සමහර නීතිවේදීන්ගෙන් මීට අවුරුදු 100කට කලින් අවුරුදු 14ද කොහෙද තිබුණේ තියෙන සිංහල කාන්තාවට. නමුත් අද එක වෙනස් වෙලා තියෙනවා. ලංකාව ලෝකේ මේ ඔක්කොම ආර්ථික ප්‍රශ්න යුද්ධ ඔක්කොම මැද්දේ ලංකාව ලෝකෙ ඉහළට අවිලා තියෙන නම් මානව සංවර්ධන දර්ශක වලින් ඒක ප්‍රධාන හේතුව තමයි නොමිලේ අධ්‍යාපනය. නොමිලේ අධ්‍යාපන ලැබිච්ච ලොකුම ප්‍රතිඵලය තමයි අපේ රටේ ගෑනු ළමයි ඉස්කෝලේ ගියේ. ගෑනු ළමයි ඉස්කෝලේ යන එක කරු කතා නැහැ කියලා නිකම්ම දොස්තර නෝන කෙනෙක් හදන එක, ඉංජිනේරු නෝන කෙනෙක් හදන එක වගේ සරල දෙයක් නෙමෙයි. උගත් කාන්තාවන්ට පමණයි, උගත් අම්මලාට විතරයි කරු කතා නැහැ, උගත් පුතු හදන්න පුළුවන්. දියුණු අම්මලාට විතරයි දියුණු පිරිමි හදන්න පුළුවන්, දියුණු පුතාලා හදන්න පුළුවන් කම තිබේ. ඒ නිසා මුස්ලිම් සමාජ අපරට ඉස්සරහට ගන්නව නම් සංස්කෘතික වශයෙන් ඒ සංස්කෘතික ආරක්ෂාව තිබෙන ගමන් දැන් විදේශ අමතිවරයා අද පලස්තීනයේ අල්ලක්ෂා පල්ලියේ සම්බන්ධව ආණ්ඩුවේ ස්ථාර ප්‍රකාශ කර ආණ්ඩුව චන්දන දුන්නේ කියලා ඒක වැරදි.
ඒ නිසා මම හිතනවා ඒක ඒ සම්බන්ධයෙන් කතා කරන්න ඕනේ නැහැ. දැන් ඒ වෙනස් කරන රැත් අපි සාකච්ඡා කරගෙන යනවා.
හොඳයි හොඳයි. ඒක තමයි පිළිතුරේ. හොඳයි.
මම හිතන්නේ මම ඒ මුස්ලිම් මන්ත්‍රීවරුන්ට ඒ ගරුත්වය ලබා දෙමින් කතා කළේ. නමුත් අධ්‍යාපන අමතිවරයා මම ඊතාවක් කීමෙන් කියනවා මේ දරුවෝ අපි කවුරුත් එක රටේ ජීවත් වෙන්නේ. ඒ නිසා මේ දරුවියන්ට අවුරුදු 18 දක්වා ඉගෙන ගන්න අවස්ථාව තිබිය යුතුයි. ඒක වෙනස් කරන්න මම හිතන්නේ අපි ජාතිකත්වයක් ඉස්සරහට ගන්නව නම් අනිවාර්යයෙන්ම කළ යුතු වෙන්නේ ඔවුන්ට අධ්‍යාපනය ලබා දෙන එක. මා කරු කතා නැකතුමනි, එක්සත් ජාතික සංවිධානය 1999 කරපු කොෆි අනන් ඉන්නකොට දාපු පරීක්ෂණ වාර්තාවක් මම ඉදිරිපත් කරන්නම්. ඒ මුස්ලිම් සංස්කෘතියේ නිසි ගෞරවත්වය ඇතුව අපිට එහෙම ප්‍රශ්නයක් නැහැ. මං කිව්වේ ඒකයි. මම පලස්තීන ප්‍රශ්නෙත් එක්ක සම්බන්ධ කරන්න හැදුවේ ඒකයි. විදේශ අමතිවරයා කිව්වා අල්ලක්ෂා පල්ලියට සහයෝගය ලබා ඒ මෝෂන් එකට යුනෙස්කෝදි සහයෝගය ලබා නොදුන්න හේතුව. ඒක වැරදි ගරු නියෝජ කතානායකට. ගරු කතානායකතුමනි, ශ්‍රී ලංකා පිළිරන් තිබෙනවා. එතුමත් කිව්වා ඊස්ට් ජෙරුසලම් කියන ඊශ්‍රායලයේ නැගෙනහිර ජෙරුසලමේ නැගෙනහිර කොටස පලස්තීනයට අයිති කියලා ශ්‍රී ලංකා රාජ්‍ය පිළිරන් තිබෙනවා. මේ කතා කරන මුස්ලිම් පල්ලිය තිබෙන්නේ මුස්ලිම් බැතිවතුන්ගේ වැදගත්ම පල්ලියක්. ඒක තිබෙන්නේ ඊස්ට් ජෙරුසලම් වල. අද ඊශ්‍රායලයේ මොකද කරන්නේ? ඔවුන්ගේ නැතිවෙච්ච පල්ලියක් හොයන්න ඒ මහා වැදගත් සිද්ධස්ථාන යට උමං 100ක් විතර කරලා තිබෙනවා. මේක සරලව තේරුම් ගන්නව නම් දලදා මාලිගාව බෞද්ධයන්ගේ සිද්ධස්ථානයක්. ඒක යට වෙනත් ආගමක තවත් සිද්ධස්ථානයක් මීට කලින් තිබුණා කියලා හොයන්න දලදා මාලිගාව යට උමං මාර්ග දානවා. එතකොට ශ්‍රී ලංකා රජයේ ඊස්ට් ජෙරුසලම් පිළිගන්නව නම් පලස්තීනයේ අගනුවර කියලා මේ කියන කතාව විහිළුවා. මේ කතින කතා බිහිලුවක් මට මම සභාගත කරන කරු කතා නැකතු මා සතුව දැන් තිබෙනවා. ඒ යුනෙස්කෝ අධ්‍යක්ෂකවරියගේ පක්ෂාග්‍රාහක ක්‍රියාකාරිතු විරුද්ධව පලස්තින විදේශ අමාත්‍යාංශ නිකුත් කරපු නිවේදනය. ඒ වගේම ඒ යෝජනාව අපි තේරුම් ගන්න ඕන. ඒ යුනෙස්කෝ යෝජනාව ජාතීන්ගේ සංගමයේ සිට එක්සත් ජාතීන්ගේ සංවිධානය ආරම්භ කිරීමටත් පෙර සිට ඔය යෝජනාව ලෝකෙ සම්මත කරපු යෝජනාවක්. මෙවරත් එක දින්න. ඒ නිසා මුස්ලිම් ජාතක සංස්කෘතික ආදී සම්බන්ධ අපි ගරු කරනවා. හැබැයි දරුවන්ගේ අධ්‍යාපනයත් ඒ හා සමානව අපි ගරු කරනවා. මම කියන්නම් ගරු නියෝජ කරු කතා නැකතුමනි, එක්සත් ජාතික සංවිධානයේ මැදිහත්වීමේ පකිස්තානයේ එක්තරා පරීක්ෂණයක් කළා. ඒක තමයි අවුරුදු 6ක් ඉගෙනගත්ත දරුවන් දරුවියන් 1000ක් එකම සමාජාතික මට්ටමක තිබෙන දරුවියන් කණ්ඩායම් දෙකක් හොයාගත්තා. අවුරුදු 6 වසර දක්වා අධ්‍යාපනය ලැබලා පාසල් හරගේ දරුවෝ 1000කුත් 7 වසර දක්වා අධ්‍යාපනය ලැබලා පාසල් හරගේ දරුවියන් 1000කගේ එකම සමාජාතික මට්ටමේ ඔවුන්ගේ අනාගතය ඔවුන්ගේ ජීවිතය කොමන ආකාරයේද කියන එක ඔවුන් බැලුවා. ඒ කියන්නේ එක වසරක අධ්‍යාපනයේ වෙනස කොපමණ ජීවිතයට බලපානවද කියන එක. එක වසරක අධ්‍යාපනයේ වෙනස කට්ටියක් 6 වසරෙන් අවුට් වුණා, ඉතිරි කට්ටිය 7 වසරෙන් අවුට් වුණා. අවුරුදු 15ක් තිස්සේ එක්සත් ජාතික සංවිධානය මේ සමීක්ෂණය පරීක්ෂණය කළා මේ දරුවියන් 2000 පිළිබඳව. ඔවුන් හඳුනාගත්තේ මොකක්ද? ඔවුන් හඳුනාගත්ත දේ තමයි එක වසරක අධ්‍යාපනයේ වෙනසෙන් මේ මේ දරුවියන් අම්මලා වෙලා ඔවුන්ගේ ළමා මරණ අනුපාතික ගන්නකොට 6 වසරෙන් ඉස්කෝලෙන් හරදාලා ගියපු දරුවියන්ට වඩා දරුවියන්ගේ දරුවන් ඒ දරුවියන් අම්මලා වෙලා ඔවුන්ගේ දරුවන් අතර ළමා මරණ අනුපාතිකය 7 වසරෙන් ඉස්කෝලෙන් එළියට යන්න සිද්ධ වෙච්ච දරුවන් අම්මලා වෙලා ඒගොල්ලන්ගේ ළමා මරණ අනුපාතිකයට වඩා 32කින් වැඩි කියන එක. එක වසරක අධ්‍යාපනයේ වෙනසකින් මේ 1000ක් දෙන අතර ළමා මරණ අනුපාතිකය 32කින් වැඩි. ඒ නිසා අම්මලා ගෑනු ළමයට උගන්වනවා කියන එක පිරිමිතු උගන්වන්නට වඩා ගොඩක් වෙනස් දෙයක්. අපේ රටේ එන්නත් කරණය මෙතර සාක්ෂාත් වෙලා තියන්නේ ඇයි? අපි මෙච්චර සෞඛ්‍යයෙන් සමහර මොනව කැපිලි කැටිලි ඔක්කොම අස්සේ අපි ඉස්සරහට ගිල තියන්නේ ඇයි? අපේ දරුවියන් ඉස්කෝලේ යන නිසා මගේ ආත්තම ඉස්කෝලේ ගියපු කෙනෙක් මගේ අම්මා ඉස්කෝලේ ගියපු කෙනෙක් මගේ දරුවා ඉස්කෝලේ යන. අපි පරම්පරා හතරක් නොමිලේ අධ්‍යාපනය ලැබපු රටක්. ඒ නිසා තමයි අපි සංස්කෘතික වශයෙන් මොන හරි ඉස්සරහට අවිලා තියෙන්නේ. ඒ නිසා අපි කියන්නේ මුස්ලිම් ජනතාවගේ සංස්කෘතිය ඉහට ගන්න නම් මුස්ලිම් දරුවියන් ඉගෙන ගත යුතුයි. එතකොට තමයි උගත් පුතු හදන්න පුළුවන්කම තිබෙන්නේ. ඒ නිසා මම මේ පොදු කරුණු ප්‍රමාණය ගැන විශේෂම අධ්‍යාපන අමාත්‍යතුමාගේ අවධානය යොමු කරමින් මම එන්නේ කැමැති ඔබතුමාගේ මේ විවාදයට. ගරු අධ්‍යාපන අමාත්‍යතුමනි, ඔබතුමාගේ අමාත්‍යංශයේ ඔබතුමා යම් යම් අවස්ථාවලදී විවිධ ප්‍රකාශ කරන විශේෂම කරුණ තමයි ඔබතුමාව කරන්නේ කුමන පදනමකින්ද කියන එක අපිට පැහැදිලි නෑ. විශේෂම ඔබතුමා මෑතකද කියලා තිබුණා උසස් පෙළ කරන්න දෙනවා කියලා ඒ ඕලෙවල් ගණිතයේ නැතුව. ගණිතය අවශ්‍ය නැහැ, ගණිතයේ සමත්වීම අවශ්‍ය නැහැ උසස් පෙළට යන්න දෙනවා කියලා. ගරු කථානායකතුමනි, ගණිතය කියන්නේ දැන් අපි දන්නවා. කමන්න
කථානායකතුමනි, ඒ මං හිතන්නේ ඔබතුමා ඒක වැඩියට තේරුම් අරගෙන සමහර විෂයන් තියෙනවා උසස් පෙළ කිරීමට ගණිතය අවශ්‍ය වුණා. අපි අලුතෙන් විෂයන් 24ක් හඳුන්වා දෙනවා මේ වසර 13ක අඛණ්ඩ අධ්‍යාපනය ලබා දීමට. ඒකෙදි බොහෝ විෂයන් වලට ගණිතය අවශ්‍ය වෙන්නේ නැහැ. නමුත් විද්‍යාව, ගණිතය ආදී වාණිජ වෙන්න පුළුවන් ඒ ආදී ගණිතයේ විෂය අත්‍යවශ්‍ය වට වෙනදා වගේම ගණිතය ඕනේ. නමුත් අපි අර මේ හැලීමකට ලක් කරන්නේ නැතුව වසර 13ක අඛණ්ඩ අධ්‍යාපනය නිසා ඒ දැන් රොබෝටෙක් වෙන්න පුළුවන්, එහෙම නැත්නම් මේ වෙන වෙන විවිධ මේ වැඩ ලෝකයට ගැලපෙන විෂයන් හඳුන්වා දෙන්න යන නිසා එවැනි විෂයන් වලට ගණිතය අවශ්‍ය වෙන්නේ
නැහැ. ඔව්, දරුව අධ්‍යාපන අමාත්‍යතුමනි, ඕක තමයි අපි සුලබව බඳුල ගන්න තුමා කාලේ තර්කයේ ඉදිරිපත් වුණා. එතකොට දුන්නු උත්තරෙත් ඕකයි. ගරු අමාත්‍යතුමනි, ගණිතය කියලා කියන්නේ විෂයක් නෙමෙයි. ඒක ඉස්කෝලේ උගන්වන බවත්ත පීරියඩ් වලට කඩලා. හොඳ ව්‍යාපාරිකයෙක් වෙන්නත් ගණිතය දැනුම අවශ්‍යයි. හොඳ දොස්තර මහත්තයෙක් වෙන්නත් ගණිතය අවශ්‍යයි. ඔබතුමාට මතක නම් මේ ළඟදී ජාතියෙන් සමගත් වූ අමරදේව මහත්තුමා එක්තරා රූපණ සාකච්ඡාවේදී කිව්වා සංගීතය හට කරන්නත් ගණිතය දැනුම අවශ්‍යයි කියලා. මොකද මම සරලව කියන්නම් ගරු අමත්තුමනි, ගණිතයෙන් තමයි අපිට අතාර ඒ කියන්නේ විජුක්ත චින්තනය උගන්වන්නේ. දැන් මම සරලව කියන්නම්, දැන් එළදෙන්නු දෙන්නා එකතු කරාම එළදෙන්නු 4 කියන එක කියන්න ගණිත දැනුමක් අවශ්‍ය නැහැ. හැබැයි දෙකට දෙකක් එකතු කරාම 4 කියන්න අපිට අවශ්‍යයි විජුක්ත චින්තනය. අතන එළදෙන්නු පේනවා. එළදෙන්නු 2යි 2යි එකතු කරාම එළදෙන්නු 4 කියන එකකට විශේෂ තර්ක ඥානයක් අවශ්‍ය නැහැ. ගණිතයෙන් තමයි අපිට කියන්නේ 2යි 2යි කොහොමද එහෙම දෙයක් අපි දන්නේ නැහැ. හැබැයි අපිට ගණිතයෙන් තමයි සංකල්ප දෙන්නේ. මම ගණිතය උගන්වන්න හදනව නෙමෙයි. මා ගරු අමතුමාගේ ඉල්ලා හිටින්නේ ඔබතුමාවත් මමවත් ගණිතඥයෝ නෙමෙයි. අපි දේශපාලනය කරන අය. අපි ඔබතුමාගේ ඉල්ලා හිටින්නේ කරුණා කරලා ගණිතේ නැතුව දරු උඩට ගිහිල්ලා වැඩක් නැහැ. ඒගොල්ලෝ යන්නේ ඕන ව්‍යාපාර වෙන්න පුළුවන්, ක්‍රීඩා වෙන්න පුළුවන්, ෆැෂන් ඩිසයින් වෙන්න පුළුවන් ඕන දෙයක්. හිතන්න බැරන මොනවද කරන්න පුළුවන් ගරු අමතුමනි. එහෙනම් දැන් ඔකේ වෙන්නේ මොකද්ද? අද මහන්සි වෙනවා ඉස්කෝලවල දරුවන්ට ලකුණු 35 අරන් දෙන්න කොහොමින් හරි 10 පන්ති. දැන් මේ දවස්වල ඉස්කෝලවල තියෙන එක වැඩගත් අවංක ගුරුතුමෙක් මහන්සියක් තමයි දුරව දරුවන්ට 35ක් අරන් දීලා S1ක් අරන් දෙන්නේ. ඒක තමයි නතර වෙන්නේ. අවුරුදු 11ක් ඉස්කෝලවල ගිහිල්ලා ලකුණු 35ට වඩා ගන්න බැරි දරුවෝ ලක්ෂ 2කට ආසන ප්‍රමාණයක් එන එකට උත්තරේ වෙන්න ඕන ගරු අමතුමනි, ගණිතය ගන්න එක අනිවාර්ය නොකරන එක නෙමෙයි. කලාපීඨ කලා කියන්නේ කවුද? අද ජනාධිපති ලේකම්තුමා මා දන්න තරමින්, ඔබතුමාලාගේ හමුදා නිලධාරීන් ප්‍රධානීන්, අද බැංකුවල ප්‍රධානීන්, ලෝකෙ ගිහිල්ලා බලන්න පෙප්සි කෝල් එකේ CEO කවුද? තියෙන්නේ
මොනාද හියුමනිටීස් ඩිග්‍රියක් තියෙන්නේ කලා ඩිග්‍රියක් තියෙන්නේ කලා කලා උපාධි කියන්නේ මොකද්ද ඒකට තමයි සමාජෙ ගොඩක්ම අවශ්‍ය දැනුම අවශ්‍ය වෙන්නේ මේ ඉංජිනේරු කියන්නේ මොකද්ද ඉංජිනේරු වල අපි ඉගෙන ගන්න නිකන් ගණිතමය සංකල්ප ගණිතමය කරුණු ටිකක් විතරයි බොහොම යාන්ත්‍රිකව ඒ නිසා මම ගණිතය ගැන විවාද කරන්නේ නැහැ නමුත් මේ රටේ අධ්‍යාපනයේ මට්ටම රැකලා තියෙන්නේ ගණිතය නිසා ගණිතයයි සිංහලයි උගන්නන නිසා දෙමළයි උගන්නන නිසා සබේ ඔබතුමා ගිල්ලා හසින්නෝ ඔය දේ කරන්න එපා. ඔක අධ්‍යාපන කරන මරු පහර. ඔබතුමා සල්ලි වෙන් කරලා පුහුණු වීම වැඩි කරන්න කොහමද දරුවන්ට හට ගණන් ගන්නන්නේ කියලා. එහෙම කළා ඔබතුමා 2020 වෙනකන් අධ්‍යාපන අමාත්‍ය ධූරයේ දරනවනම් අන්න ඒකද ඔබතුමා පෙන්නන්න මේ අවුරුද්දේ මෙච්චර මම මේක 60-75ට ගෙනාවා කියලා. ඒකයි ජයග්‍රහණ අමාත්‍යතුමා. නැතුව මගේ කාලෙදි මම ගණන් නැතුව කට්ටි ඒලෙවල් දක්ගුවා කෙනකින් ඔබතුමාට කවදාවත් හරි උත්තරයක් හම් වෙන අවුරුදු 10කට පස්සේ ඔබතුමාට පෙනේ ඔබතුමා නොදොනු අත්ත හෝ වලක් කපලා තිබෙන කියලා අධ්‍යාපනය. ඉතින් ලනු කන්න එපා. ඔය සමහර ගණිතඥයෝ කියලා කට්ටිය දෙනේවා. මම ඔබතුමාන් කරුණාවෙන් ඉල්ලා සිටිනවා. එක දෙයක් කරන්න. ඔබතුමාගේ අමාත්‍යංශින් ගණිතඥයෝ පමණක් නැතුව මෙරටේ ගණිත මහාචාර්යවරු කියලා જાතියක් ඉන්නවා. කරුණාකරලා වුණුත් කැඳවලා මේ පිළිබඳව සාකච්ඡාවක් කරන්න කියලා. හොඳයි.
දු තීරණ ගනු ලබන්නේ මේ අපි මේ නිකන් ආවට ගියාට නෙමෙයි. මේ සියලුම මේ මේ යම් මේ විෂයන් පිළිබඳව පරිචය තියෙන පුද්ගලයන් සහ ලෝකයේ මේ අධ්‍යාපන ක්‍රම දියුණු අධ්‍යාපන ක්‍රම හැම දෙයක්ම සැලකිල්ලට අරගෙන තමයි මේ තීන්දුව తీරන ගන්නේ. ඒ නිසා මේ මම හෝ එහෙම නැත්නම් අපේ අමාත්‍යාංශයේ කීප දෙනෙක් එකතු වෙලා මේ තීන්දුව తీරන ගන්නවා නෙමෙයි. ඒ නිසා අපි ඒවා පිළිබඳව විශේෂඥයෝ ලව්වා කරන එක මං හිතන්නේ ඔබතුමත් එකඟ වෙනවා ඇති. ඒ අනුව තමයි මේවා අපි අරගෙනමින් යන්නේ මේ තීන්දුව తీරන.
ඔව්. ඒ විශේෂඥයෝ ගැන මට කියන්න මම දන්නේ මම කියන්නේ ගණිතය සම්බන්ධ ලෝක පිළිගත් සිද්ධාන්තය ඒ නිසා කරුණාකරලා ගණිතය නැතුව යවන්න එපා ඉස්සරහට ක්‍රිකට් ගස්සන්නවත් යවන්න එපා ගරු අමතුමනේ ඊළඟ කරුණ දැන් ඔබතුමාගේ අමාත්‍යංශයේ ඊළඟට මට කියන්න තියෙන ප්‍රධානම කරුණ තමයි දැන් මේ සුවිශාල මුදල් කප්පාදු මේ රටේ අධ්‍යාපනයට මුදල් වෙන් කිරීම සම්බන්ධ ප්‍රශ්නේ දේශපාලන ප්‍රශ්නයක් වුණා ඔබතුමා පොරොන්දු වුණා 6% වෙන් කරනවා කියලා එනෝ පසුගිය ආවැයේදී 2.72 අධ්‍යාපනයේ 2.72 වෙන් කරා රවික දලදාතික නිෂ්පාදනය රවි කරුණානායක මැතිතුමා කන්නංකර මැතිතුමාගේ කාලේ සිටපු බිල්ඩින් වල අගයත් එකතු කරලා රුපියල් බිලියන 121ක් එකතු කළා අධ්‍යාපන අමාත්‍යාංශයට රුපියල් බිලියන 250ක් ගේසරේ හැදුවා නමුත් අපි 121 ගණන් ගන්නේ නැහැ ඒක බොරුවක් 121 අයින් කළා හැදුවට පස්සේ අපි පිළිගන්නවා පොදුවේ අධ්‍යාපනයට ඔබතුමාගේ අමාත්‍යංශය පමණක් නෙමෙයි පොදුවේ අධ්‍යාපනයට 2.72ක් ගිය වසරේ වෙන් කළා. නමුත් මේ වසරේ මේ අයවැය වාර්තාවට අනුව ඔබතුමා දන්නවා වෙන් කළා තියෙන 2.2. බිල්ඩින් වලට එකතු කරපු 100 බිලියන 121 අයින් කරලා ඔබතුමාට ගිය වසරේ ලැබිච්ච නිශ්චිත කරන බිලියන 129 කියලා හිතුවත් අධ්‍යාපන අමාත්‍යතුමනි මේවත ඔබ ලැබලා තියෙන්නේ බිලියන 96යි. අයවැය කතාවේ එකතු කර බිලියන 20ත් එක්ක. එතකොට දැන් තියෙන දල ජාතික නිෂ්පාදනය 2.2. දැන් එතකොට මුදල් අමාත්‍යවරයා කියනවා මෙහෙම. 2014 වසරේදී මෙන් 3 ගුණයක ප්‍රතිපාදන අප 2016 වසරේදී වෙන් කරනු ලැබුවා. එහෙත් 2016 වසරේ 3 වන කාලතු අවසන් වන විට අධ්‍යාපන අමාත්‍යාංශයට භාවිතා කිරීමට හැකි වී තිබෙන්නේ බිලියන 38ක් පමණයි. එම තත්ත්වයේ සැලකිලිට අරගෙන රුපියල් මිලියන 90000ක මේ අඩු මේ සැරේ අඩු කරා කියලා. එතන වග කියන්න ඕන කවුද? කෙලිම මුදල් අමාත්‍යවරයා කියනවා මේකට වග කියන්න ඕන අධ්‍යාපන අමාත්‍යවරයා සාමාත්‍යංශය කියලා. දැන් ඒ නිසා දැන් අපි අහන ප්‍රශ්නේ තමයි ඔව්.
උත්තරයක් දෙන්න.
ගොඩක් කියන්නත් තියෙනවා.
හරි. මේ මොකද මේ ඔව් ගරු කතානායකතුමනි ඒ දැන් අපි 2014 වියදම් කරලා තිබ්බ මේ වෙන් කරලා තිබ්බ ප්‍රාග්ධන වියදම් කෝටි නෑ මේ බිලියන 17යි. එතකොට ඒකත් ඒ බිලියන 17 උත් කොටසයි දීලා තිබ්බ 2014 ගිය ආණ්ඩුවේ. එතකොට අපි ඇවිල්ලා ප්‍රාග්ධන වියදම් බිලියන 84කට කිට්ටු වෙන්න වෙන් කරා. එතකොට ගරු මන්තුමනි අපි අර ළඟම පාසල ඇත්තේ පාසල් 7000 ගානක මේ ගොඩ නැගිලි අත්‍යවශ්‍ය පහසුකම් වෙනුවෙන් මේ පලාසපත් ඔක්කොම දාගෙන කරලත් අපිට කරගන්න බෑ. ඒකට ඒ යාන්ත්‍රණය සහ දැනටත් ඒ මේ කමිට් වෙලා තියෙන විශාල ප්‍රමාණයක් කරගන්න පුළුවන්කම නැහැ මේ තියෙන මේ වටපිටාව තුළ. ඉතින් ඒ නිසා අපි දැන් මේවා ටික මේ එන අවුරුද්දෙත් මේ අපි පටන් ගන්න ඒවා හැදෙන නිසා අපි ඒවා ටික ඉවර කරපුවාම ඊළඟ අවුරුද්දේ මේ ගොඩනැගිලි වලට ආපහු මුදල් වෙන් කරන්න පුළුවන්.
ඕ නමුත් ගරු අමතුමනි මම ඔබතුමාගේ තර්කය පිළිගන්නේ නැහැ. මම හංසක් කරනවා. ඔබතුමාගේ අමත් නියෝජ්‍ය අමතිවරයා එතුමාට නම් මට දැන් වෙලාව දෙන්න බෑ. රාජ්‍ය අමතුමාට නුවරළිය දිස්ත්‍රික්කයේ මම ගත්තා නුවරළිය දිස්ත්‍රික්කයේ අධ්‍යාපන ගැටලු සම්බන්ධ. ගරු අමතුමනි දැන් වෙන් කරපු සල්ලි වලට වියදම් කරගන්න බැරි වුණා කියලා. දැන් ඔබතුමා දන්නවා පසුගිය දවස්වල පාර්ලිමේන්තුවේ සාකච්ඡා වුණා ගුරුරුන්ගේ හිඟ වැටුණක වීම සම්බන්ධ ප්‍රශ්නේ. දැන් නුවරළිය දිස්ත්‍රික්කයේ කොත්මලේ කොට්ටාෂේ හිඟවැටුප් ගවන්න 7 කෝටියක් අවශ්‍යයි. හඟුරන් කතරත් 7 කෝටියක් අවශ්‍යයි. වලපනේට 1 කෝටි 30 ලක්ෂයක් අවශ්‍යයි. නුවරළියට 2 කෝටි 50 ලක්ෂයක් අවශ්‍යයි. මේ අද තත්ත්වය මේකට මුදල් ලැබිලා නැහැ. ඊට පස්සේ අපි මේ අවුරුදු 30කට 40කට කලිනුත් අහලා තිබිච්ච ප්‍රශ්න තමයි මේවා මොනවද? පාසල්වල දෙස්පුටු හිඟේ නුවරළිය දිස්ත්‍රික්කේ 2016. නුවරළිය දිස්ත්‍රික්කේ සමස්ත වශයෙන් ගත්තොත් පාසල් දරුවන්ට මුළු මේස සංඛ්‍යාව 26411ක් අඩුයි කියලා කලාප මට්ටමින් මට වාර්තා ලැබිලා තිබෙනවා. කලාප මට්ටමින් පුටු ගණන 23433ක් අඩුයි. කලාප වශයෙන් ගත්තොත් ඒවත් මට කියන්න බලන්න නූරලිය හැටන් හඟුරංගත කොත්මලේ එකතුව. ගරු අමතුමා මම මට එන ඔබතුමාගෙන් දෙන්න ඔය වෙලාව.
ඩෙස්බංකු ගන්න බිලියන 4ක් වෙන් කරලා මේ අවුරුද්දේම දැන් මේ ප්‍රොකියුමන්ට් අවසන් වෙලා තියෙනවා. එන අවුරුද්දටත් මිලියන 5000ක් වෙන් කරලා තියෙනවා ඩෙස්බංකු ගන්න. ඒ නිසා මම හිතන්නේ මේ ප්‍රශ්නේ ඉදිරියේදී නිරාකරණය
වෙයි. මම ඉතාල පැහැදිලිව කියන්න කැමතියි මිලියන 5000 ලොකු ගානක් අත්ත නමුත් ඔබතුමාට ඉස්කෝල 10000ක් තියෙනවා ළමයි ලක්ෂ 43ක් ඉන්නවා. ඒ නිසා එතකොට ලොකු නෑ ඒක. අවසාන වෙලා තියෙන දේ තමයි ඔබතුමාලා අවුරුදු එකමාරක් අධ්‍යාපන අමාත්‍යකම කළා රාජ්‍ය අමාත්‍යවරයා දිස්ත්‍රික්කේ තියාගෙන ඉස්කෝලේ අවුරුද්දක් ඇතුළත පුටු ගන්න බැරුණා කියලාද කියන්නේ. ඒ නිසා ඉතාම පැහැදිලි කරනවා මේ අධ්‍යාපනයේ මුදල් කප්පාදු ඔබතුමාට ළඟම පාසල හොඳ පාසල ගන්න බෑ. සල්ලි කපල කොහමද හොඳ පාසල කරා?
විනාඩි 4ක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමා.
නැයි ගරු කතානායකතුමනි. ඒ නිසා අපි කියන්නේ මුදල් නාස්ති කරන්න කියලා නෙමෙයි. මේ ඉතාම පරණ සුලභ ප්‍රශ්න මේ පාසල්වල ඩෙස්පුරු නැති වගේ. අද මේ ඊට වඩා කතා කරන්නේ ඊට වඩා වෙනත් මට්ටමේ ප්‍රශ්න. නමුත් ඔබතුමා බලන්න ඔබතුමාගේ රාජ්‍ය අමාත්‍යවරණ දිස්ත්‍රික්කේ මෙහෙමනම් යුද්ධෙන් ප්‍රශ්නවට ආපු උතුරු පළාතක මොන වගේ තත්ත්වයක් ඇද්ද? ලංකාවේ දුප්පත්ම දිස්ත්‍රික්කයේ වශයෙන් සලකන මොනරාගල මොන වගේ තත්ත්වයක් ඇද්ද? අමතුමිය කොළඹින් නිසා දන්නේ නැතුව ඇති. යාපනේ පොඩ්ඩක් යන්න මේ TNA මන්ත්‍රීතුමාලා මුණ ගැහෙන්නේ. හරි. ඒ නිසා මම ඔබතුමාට කියන්නේ ඒක අධ්‍යාපනයේ ඔබතුමාලා මේ ඔබතුමාලාගේ අමාත්‍යංශයේ තියෙන අසාර්ථකභාවය. නැත්තම් සංවිධානාත්මක බව නැති නිසා වෙන්කර මුදල කපා ගන්න බැරි වෙච්ච එක මුදල් කොහොමද කපන්න බලන් ඉන්න මුදල් අමතේවරයාට අර ඉබ්බා දියේ දැම්මාම දියේ දාන දැහුවට පස්සේ අන්‍යාවක වූ වගේ තත්ත්වයක් ඇති කරලා තිබේ. ඒ නිසා අඩු ගන්න දුන්නු මුදල් ටික ප්‍රයෝජනවත් ලෙස විකුණා වියදම් කර ගැනීම සඳහා වැඩපිළිවෙලක් හදන්න මට අද උදේ කුරුණෑල දිස්ත්‍රික්කයේ ඔබතුමාගේ දිස්ත්‍රික්කයේ ව්‍යාපාරික හොණ්ඩෑමකට කතා කරලා කිව්වා සල්ලි කොත්‍ර වැඩි වුණා කිව්වට ඒගොල්ලන් හදපු බිල්ඩින් වලට කෝටි 100ක් අතර ගෙවලක් නැහැ කියලා. ඉදිකිරීම සංගමේ ප්‍රධානින් මට කතා කරලා කිව්වා. ඒ වගේම කර කියන්න කැමති ඔබතුමාගේ තිබෙන ලොකුම බලවේගය තමයි ගුරුවරු අදේ ගුරුරුන්ට අදාළව ගත්තම සුවිශාල වැටුප් විෂමතාවයන් පිළිබඳව උන් සාකච්ඡා කරමින් ඉන්නවා විවිධ කමිටුත් දාලා තිබෙනවා. මම ඒ ගැටලු පිළිබඳවත් මූලික ලේඛන ප්‍රමාණයක් මෙතන ඉදිරිපත් කරන්න කැමති. මට ලැබිලා තියෙන කාලය ඇතුළතදී ඒ නිසා ඔබතුමාගේ ඉල්ලා හිටිනවා ඔබතුමාගේ ප්‍රධාන ජියර් එක ඔබතුමාව අධ්‍යාපනයේ ප්‍රධානම ජියර් එක වෙන්නේ ගුරුවරු. ඒගොල්ලන්ගේ දනුමයි ඒගොල්ලන්ගේ සුක්තියයි නැතුව ඔබතුමාට මොනවත් කරන්න බෑ. ඔබතුමා උදේ ඉඳන් රෑ වෙනකන් අධ්‍යාපන අමාත්‍යංශයේ මහන්සි වුණාට අපිට එහෙම අපි අහලා තියෙනවා ඔබතුමා එහෙම කරනවායි කියලා. නමුත් ඔබතුමාට ඩිලිවර් කරන්න බෑ. මේ කණ්ඩායම ශක්තිමත් කරන්න නැතු. ඒ නිසා ඔවුන්ට ඒ වගේම අනවශ්‍ය සුවිශාල
විනාඩි දෙකක් තියෙනවා ගරු මන්ත්‍රීතුමා. කොච්චරද?
බලමු
අවසන්
යන විදියට බලමු. දැන් මේ අමතුමා මෙදිහත් වෙනවා. ඒ නිසා ගුරුරුන්ට අත ගොඩක් ෆෝම් පුරවන්න තියෙනවා කියන එක මම හිතන්නේ අමතුමත් එක්ක හැම සාකච්ඡාවක් මේක ඉදිරිපත් කරලා. ඒ වගේම ගත්තොත් එහෙම දැන් ඔය ශිෂ්‍යයන් සඳහා විවිධාකාර බෙදා හැරීමේදී ඒකේ ප්‍රධාන වකීම අද පැවරලා තියෙන ගුරුරුන්ට. ගණිතක ඔබතුමා දන්නව ගුරු අමතුමනි මේ ගුරුවරු පාසල්වල අමතර විෂයන් සුවිශාල ප්‍රමාණයක් කරනවා. ඒ නිසා ගුරුරුන්ගේ වැටුප් විෂමතාවක් තබාගෙන ඔවුන්ට හිඟ මුදල් ගවන්න මුදල් ඔබතුමා එදා කිව්වා ඔබතුමා මධ්‍යම ආණ්ඩුවෙන් යවුවා කියලා. රටට ඉන්නේ එක අධ්‍යාපන ඇමතිවරයා. පලාසභා ඇමතිතුරු මෙතෙන්ට එන්නේ නැහැ. ඔබතුමාගේ තමයි අහන්න වෙයි. ඔබතුමාට වගකීමතුන ඔබතුමා පලාතර සල්ලි ඇව්වට පස්සේ ඒවා අදාළ කලාපවල දීලාද කියලා. ඒ නිසා එක පැත්තකින් වැටුප් ටික හරියට ලැබෙන්නේ අනිත් පැත්තේ වැටුප් විෂමතා තිබෙනවා. අනිත් පැත්තෙන් ඔවුන්ට අමතර වැඩ රාජකාරි ගොඩකුත් තිබෙනවා. එතකොට අධ්‍යාපනයේ ප්‍රතිලාභ අඩුයි. දරුවන් වෙනුවෙන් ඔවුන් කටයුතු කරන්නේ නැහැ. මම කියනවා සමහර ගුරුවරු අතරත් අඩුපාඩු කරන්න නැතුව නෙමෙයි. ඒ නිසා අපි ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. ඔබතුමාගේ ප්‍රධානම කණ්ඩායම ගුරුවරු ඒ ගුරුවරුන්ගේ ගැටළු සම්බන්ධවත් මීට වඩා මැදිහත් වෙන්න කියලා. ඒ වගේම තමයි මේක මම කියන්න කැමති මට ලොකු වෙලාවක් මම ගන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ පුරාවිද්‍යා ලේකන ආරක්ෂක මේ දෙපාර්තමේන්තු දෙකේ ඉන්න ඔබතුමා යටතේ. හැබැයි ඒවට කොහොමත් කාලයක් තිස්සේම තියෙන්නේ කුඩම්මගේ සැලකි. දැන් මේවා තමයි මොකද කරලා තියෙන්නේ 2016 දී පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවේ මිලියන 130ක් වෙන් කළා තිබුණා. මේ සැරේ ඒක 920ට 107කින් කපලා තියෙනවා. එතකොට දැන් පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුව වගේ එකක් ගත්තොත් මෑතකදී අපේ රටේ ඉතිහාසයේ සුවිශාල හිස්තන් පිළිබඳ ගවේෂණය කරමින් කරන සමහර පුරාවිද්‍යා පරීක්ෂණ ගොඩක් සිද්ධ වෙමින් තිබෙනවා. රටක සංස්කෘතිය කියලා අපි වගේ කුඩා රටකට කරු ඇමතුමනි අපිට ලෝකේ පවතින පුළුවන් එකම විදිය සංස්කෘතියට ඉන්වෙස්ට් කිරීමෙන් විතරයි. ආර්ථික වශයෙන් අපි රටක් වශයෙන් පවතිනව නම් අපි අධ්‍යාපනයට කලා කටයුතු වලට ක්‍රීඩාවට අපි ආයෝජනය කරන්න ඕන නැතුව අපිට ලෝකෙත් එක්ක පවතින්න බෑ. අපිට ඇමරිකාවේ චීනය ඉන්දියාවේ ආර්ථිකය එක්ක හැප්පෙන්න බෑ කවදාවත්. අපි රටක් වශයෙන් අපි අනන්තතාව ඉතුරු වෙන්නේ ඕකෙන්.
අනායකතුමනි මධ්‍යම සංස්කෘතික
අරමුදලෙන් ඔබතුමාගේ වෙලාවෙන් ගන්න
ඇමතුමනි මධ්‍යම සංස්කෘතික අරමුදලෙන් මුදල් කොටසක් දෙනවා පුරාවිද්‍යායක අවශ්‍යතාවල. මොකද මේ සැරේ මධ්‍යම සංස්කෘතික අරමුදලේ ආදායම වසරේ මිලියන 7000කින් වැඩි වෙලා තියෙනවා මට මතක හැටියට.
ඉතින් ඒ නිසා ඇමතුමනි ඔබතුමා දන්නවා මධ්‍යම සංස්කෘතික අරමුදල හැමදාම තිබුණා. මධ්‍යම සංස්කෘතික අරමුදල මේක හැමදාම කළා. එසේ තියෙයි තමයි ඔබතුමාගෙන් කපලා තියෙන්නේ. අපි කියන්නේ දැන් රටක දැන් ගරු කතානායකතුමා වුණත් අපි හිතනවා මේ කියන්නේ ඔබතුමාගේ මට්ටම කල්පනා කරන්න කියලා රටක සංස්කෘතියට මම කියන්නේ ගල් කණු වලට නෙමෙයි රටේ සංස්කෘතියට අපි ආයෝජනය කරන එක රටේ අනන්‍යතාවය ආරක්ෂා කර ගැනීම සඳහා කරන දෙයක්. ඒක ත්‍රිවිධ හමුදාවට සල්ලි දෙනවට තරම්ම හොයිටත් වඩා වැදගත්. අපි රටක් වශයෙන් නැති කරන්න ආයුධ වලින්ම ගහන්න ඕනේ. ඉතින් මම කියන්නේ පුරාවිද්‍යාවට ලේකන ආරක්ෂක කටයුතු වලට ඒ මුදල් වෙන් කිරීමත් ඒ වගේම මේ අද අමාත්‍යාංශය ජංජාලයක් කළා තිබෙනවා. සංස්කෘතික දෙපාර්තමේන්තුව එක පැත්තක අනිත් මොකද්ද
අරමුදලේ ආදායම මිලියන 700කින් මේ වසරේ වැඩි වෙලා තියෙනවා. ඒක අපි පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවට උපරිමයේ ඒ සල්ලි වෙන් කරන්න බලාපොරොත්තු වෙනවා.
ඒක තියෙන අගමැතිතුමා යටතේ මධ්‍යම සංස්කෘතික අරමුදල
පුරාවිද්‍යා දෙපාර්තමේන්තුවත් අධ්‍යාපන අමාත්‍යාංශය යටතේ තියෙනවා.
ඒ නිසා අපි ඔබතුමාට කියන්නේ පොදු මම මේ ගැන විවාදයක් ලොකු සාකච්ඡා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. නමුත් මේ අමාත්‍යාංශය දෙකට කඩලා විශාල පටලවිල්ලක් බඩ පත් කළා තිබෙනවා. ඒ නිසා අපි දැක්ක පහුගිය කාලේ රාජ නාට්‍යුල කරගන්න බැරි වුණා. නිසා අපි ඔබතුමාගේ ඉල්ලා සිටිනවා මේ විශේෂයෙන්ම සංස්කෘතික අමාත්‍යාංශයේ තිබෙන ගැටළු සම්බන්ධව මීට වඩා මැදිහත් වීමක් කරන්න මුදල් තත්ත්වයත් මේ තත්ත්වයට පහළ හැලලා තියෙන නිසා. ඒ වගේම ගරු කතානායකතුමනි මම කැමති ඊළඟ කරුණු කීපයකට යන්න. විශේෂයෙන්ම මේ අපේ රටේ අධ්‍යාපන අමාත්‍යාංශ විවාදයේදී වැඩිපුර සාකච්ඡා වෙන්නේ පාසල් ගැටළු ඒව නිසා මම හිතනවා ගරු අනිත් මන්ත්‍රීතුමාලා ගොඩක් කතා කරයි කියලා. නමුත් මම හිතුවා වෙනත් කරුණු දෙක තුනක් ඔබතුමාගේ අවධානයට යොමු කරන්න මුලින් කිව්ව කරුණු වගේම. ඔබතුමා දන්නවා ගරු අධ්‍යාපන අමාත්‍යතුමනි ඔබතුමාගේ සහ ඔබතුමාගේ අමාත්‍යාංශ උදව්ව නැතුව මේ රටේ 175,000 දෙමව්පියන්ට තමන්ගේ දරුවෝ ආරක්ෂා කරගන්න බැහැ. ඔබතුමාගේ අමාත්‍යාංශයේ උදව්ව නැතුව අපිට අපේ දරුවෝ හදාගන්න බෑ. බොහොම කෙටියෙන් කියනවා. ඒ නිසා අධ්‍යාපන අමාත්‍යාංශය පැත්තෙන් මෙන්න මේ කරුණු පිළිබඳ අවධානය යොමු කරලා කටයුතු කරන්න කියන ඉල්ලීම නොකිරීම සම්බන්ධ විවේචනකට වඩා ඉල්ලීමක් විදිහට තිබෙනවා. මම ඉතාමත් ඉක්මනින් කරුණු දෙක තුනක් ඔබතුමාගේ අවධානයට යොමු කරන්න කැමතියි. ඔබතුමා දන්නවා අපේ රටේ සුවිශාල ගැටලුවක් තමයි ළමා අපයෝජන සහ ළමා අපයෝජනය කියන එක. ඒ ළමා අපයෝජනයට ලක් වෙන සියලුම දරුවන් ඉන්නේ ඔබතුමා ළඟ. ඔබතුමාගේ පාසල්වල පාසල් තුලක් නේක සිද්ධ වෙනවා. ගෙදරින් සිද්ධලාවත් ඒක බලපාන්නේ පාසලේ. දැන් ඊටාම කනගාටුදායක දේ තමයි
මෙවර කාන්තා කටයුතු අමාත්‍යාංශයට කාන්තා හිංසනයට සහ ළමා ප්‍රයෝජනයට වෙන් කළ තියෙන මුදල හරියටම 150කින් කපලා තියෙනවා. මම දන්නේ අපචාර කරන කට්ටියද මේ සල්ලි වෙන් කරේ කියලා. දැන් අපි කවුරුත් පිළිගන්න දේශපාලන නොවන සමාජ සත්‍යයක් තමයි ලංකාවේ ළමා අපචාර වැඩි වෙන. මොකද ඇමතුමිය? විද්‍යා ලෝකනාථන්ගේ මලකට ගියා නේද? ඒ අම්මට බොරු කිව්වා නේද? ඒ නිසා වෙලෙන්දන්ට තේරෙන්නේ නැහැ මේක. ගරු ඇමතුමනි මම කරුණා කළා ඇමතුමිය මට අවස්ථාව දෙන්න මෙති මේක කතා මෙතුමා එක කතා කරා. ඒ නිසා ගරු ඇමතුමනි මේක වැඩි වෙනවා. ඒතර කාන්තා කටු අමාත්‍යංශයේ මුදල් කපලා තියෙනවා. සාද ඔබතුමාගේ පැත්තෙන් බැලුවොත් මේක සුවිශාල ගැටලුවක්. නමුත් ඔබතුමාගේ අමාත්‍යංශයේ වැඩි අවධානයක් ලක් නොවන එකක් සම්පූර්ණයෙන්ම උපදේශණයට මග පෙන්වීම සහ උපදේශක වෙන් කළ තිබෙන ගරු ඇමතුමනි මිලියන් 4යි. මුළු ලංකාවෙම මෙවැනි විවිධ ප්‍රශ්න වලට මුහුණ දෙන දරුවන් අපයෝජන ලක්ෂ්‍ය දරුවෝ පමණක් නෙමෙයි විවිධාකාර ප්‍රශ්න සඳහා දරුවන්ට ඒ කවුන්සලින් සඳහා වෙන් කළ තියෙන මිලියන් 4යි. මෙත කලින් එච්චර වෙන් වුණා නැති වුණත් මම දන්නේ මම කියන්නේ මේක සුවිශාල ගැටලුවක්. මේ ප්‍රශ්නයට මුහුණ දෙන දරුවන් ප්‍රමාණය ඉන්නේ ඔබතුමාලන්. ඒ නිසා මම ඔබතුමාගේ කරුණාකල් ඉල්ලා සිටිනවා. මම කියන්නේ මේ රටේ දෙමව්පියන්ට පර්චස් 10 ඉදම ගයක් අරගෙන ඒක වටේ තාපය ගහගත්ත දරුවෝ හදන්න බෑ. දරුවෝ ආරක්ෂා කරගන්න බෑ. ඔබතුමාගේ අමාත්‍යංශය උදව් කරන්නේ නැත්තම්. ඔබතුමාගේ අමාත්‍යංශය තියෙනවා මේ දරුවෝ ටික පරිස්සම් කරලා හදලා දෙන්න. උගන්නනක වගේම. ඒ නිසා අපි ඔබතුමාගේ කරුණික ඉල්ලා සිටිනවා. මේ උපදේශනය සම්බන්ධව දිස්ත්‍රික් මට්ටමේ මා දන්න ඔබතුමාගේ අමාත්‍යංශය ඉතාම දක්ෂ සමහර අධ්‍යක්ෂකවරියන් ඉන්නවා මේ විශේෂ සම්බන්ධ. මා එක වැඩසටහනකදී මම දැක්කේ තුමිය කතා කරනවා සුමිත්ව වැඩ සංවිධානයේ වැඩසටහනකදී. ඔබතුමාගේ ඉල්ලා සිටිනවා දිස්ත්‍රික් මට්ටමේ මේව හදන්න. මොකද අපි එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවෙන් බලාපොරොත්තු වෙන්නේ නැහැ අපේ රටේ අධ්‍යාපනය හදලා දියුණු කරයි කියලා. මා ඔබතුමාගෙන් බලාපොරොත්තු වෙන්නේ අඩු ගන්න මේ වෙන විනාශය වළක්ව ගන්න මේ අවුරුදු දෙක තුනට මොන හරි උත්තරයක් හොල දෙන්න කියලා. ඒ නිසා ඔබතුමාගේ කරුණාක ඉල්ලා සිටිනවා ස්කූල් බේස් ඇනුවල් සර්වේ ඔෆ් චයිල්ඩ් ඇබියුස් මේක ආරම්භ කරන්න. මම ගිය සැරේත් කිව්වා ඔබතුමා විද්‍යාලෝකනාථන් දැරිවියගේ අපයෝජනත් සමග සිද්ධියේදී මේ රටේ මතුවෙච්ච ප්‍රධාන අවස්ථාවක් ඒක. ඔබතුමාට පුළුවන් පාසල් මට්ටමින් මේක කරන්න. මේක රහසිගතව කරන්න පුළුවන්. මේකට විද්වතුන් උදව් කරන්න මගේ නෙමෙයි. මේක ඔබතුමා අපි හිතනට වඩා සුවිශාල ඛේද වාචකයක් මේක. ඒ නිසා ළමා අපයෝජන සම්බන්ධව දිස්ත්‍රික් මට්ටමින් උපදෙස් දෙන උපදේශක අංශකයුත් ඒ වගේම ඔබතුමා වාර්ෂිකව කරන්න මේක ඇමරිකාවෙත් කරන. ඔබතුමාලා ගොඩක් ගරුහුරුකම් ගන්න තැනක් නේ ඇමරිකාවක් සජන පදේ. ඇමරිකාවක් සජන පදේ වාර්ෂිකව සෑම පාසලකම රහසිගතව මේක මෙහෙම අභියෝග කොච්චර වෙනවද කියන එක පිළිබඳව සමීක්ෂණයක් කරනවා. ඒ මත පදනම් වල ඔබතුමාට පුළුවන් ඊළඟට තොරතුරු මේ ක්‍රියාමාර්ග වලට යන්න. ඊළඟට කරු ඇමතුමනි මොකද මම ඊටාම මම තාත්ත කෙනෙක් වශයෙන් කියන්නේ අපේ දරුවා හදාගන්න බෑ ඔබතුමාගේ අමාත්‍යංශ උදව් නැතු. ඒක ඊටාම වගකීමෙන් පැහැදිලිව ඉල්ලන්නේ. දෙක තමයි දැන් ඔබතුමා බලන්න දෙවෙනි එක තමයි කරු ඇමතුමනි ඔබතුමා දැන් ටැබ් දෙනවා. දැන් මේ ටැබ් දෙනකොටම ඒක ඍණාත්මක තර්කයක් ඉදිරිපත් කරනවා. දැන් මේකෙන් තවත් ළමයි ඔය මොනවාද වල් චිත්‍රපටි බලන එක පුරුදු වෙයි කියලා. ඔබතුමා ටැබ් දෙන්න ඕනේ නැහැ. ටැබ් නොදුන්නත් ඔක්කොම කට්ටිය බලලා ඉවරයි මේ. අවුරුදු 11 වෙනකොට මේ ඔක්කොම බලලා ඉවරයි. එසා දැන් ගරු ඇමතුමනි එසා අපි ටැබ් එකට පක්ෂපාතී පැත්තේ ඉන්නේ. ටැබ් එක දෙන්න. නමුත් ටැබ් එකට වඩා වැඩගත් වෙන්නේ මොකද්ද? දැන් මේ දරුවෝ 100ට වැඩි ප්‍රමාණයක් ප්‍රාථමික පන්තියෙන් එළියට යනකොට ගෙදරදී හරි ඉස්කෝලේදී හරි බ්ලූ ෆිල්ම් බලලා තියෙයි. ඒක අපි පිළිගන්න ඕනේ. අපි බොරුවට නිකන් අපේ දරුවෝ නැහැ වගේ අපි හිතන්නේ නැහැ. එහෙම නැහැ. ඒක වෙලා තියෙන්නේ. ඒක අපේ රටේ හැම දෙයක්ම හංගන් ඉන්න නිසා කරු කතානායක තුමනි මේ ඇත්ත ප්‍රශ්නට අපි උත්තර හොයන්නේ නැහැ. අපි ශක්තිමත් ජාතියක් හදන්න මොකද්ද කරන්න ඕන? අපි වෛරස් එකට ඔරොද්දෙන විදිහ උගන්වන්න ඕන. වෛරස් එක නෑ නෑ කියලා ලඩක් නෑ. පෝනෝග්‍රැෆික් එකේන වෛරස් එක තියෙනවා. ඒකට අපේ දරුවෝ ලක් කළා ඉන්නවා. වැඩිහිටියොත් ලක් කළා ඉන්නවා. ඒ නිසා අපි ඔබතුමාගේ ඉල්ලාසී ඉන්නේ දැන් අධ්‍යාපන අමාත්‍යංශය. කුඩා දරුවන් කුඩා කැන්ටි අවුරුදු 18 උනත් කුඩා දරුවෝනේ. මේ දරුවන් මේකට මේ අපයෝජනේ මේ මොනවාද බ්ලූ ෆිල්ම් නිල් චිත්‍රපටි ඇතුළු ඒ වගේ වට අත්බැහි වීම ඒවා බලන එක පෙළඹවීමෙන් දරුවන්ට වෙන ගැටලු විසඳන්න ඔබතුමාලා කුමක්ද කරන්න යන්නේ? ඔබතුමාලා අධ්‍යාපන අමාත්‍යංශය තුළ නැන වගේම ගුණත් ඇති කරන්න බලාගත් තියෙන අමාත්‍යංශය කොහොමද මේ වයින් දරුවන්ට වෙන බාධක ඔබතුමා නිවැරදි කරන්න බලාපොරොත්තු වෙන්නේ? ඒ නිසා අපි ඔබතුමාගේ ඉල්ලාසෙන මෙතන තිබෙනවා ලෝක රටවල් වල රාශියක් රටවල් ගණනාවක් මේ වට විවිධාකාර ක්‍රමවේද හදලා තිබෙනවා. ඉතින් අපි ඔබතුමාගේ ඉල්ලා සිටින එකක් මේක පාලනය කිරීම පමණක් නෙමෙයි. දැන් මේක පාලනය කරන්න බෑ. සමහර නීති දාලා ටිකක් පුළුවන්. මම මෙතන හැන්සාර් කරනවා ගරු කතානායකතුමා ඔබතුමාගේ අවසරය ඇතුව එක්සත් ජනපද එක්සත් රාජධානියේ එක්සත් ජනපදයේ මේ සම්බන්ධ කරන ලද පරේක්ෂණ වාර්තාවල තොරතුරු ප්‍රමාණයක් මම කියන්නේ ඒ දෙකෙන් ගන්න එපා. ආසියාවෙන් ගන්න. එකක් මේක නතර කරන්න. පුළුවන් තරම් පාලනය කරන්න. අනිත් එක තමයි මේ බ්ලූ ෆිල්ම් ඇතුළේ ඒවයි පෙන්නු කරන දේවල් බොරු කියන එක. දරුවන්ට තේරුම් කළ දෙන එක. ඒ නිසා දැන් මම ඔබතුමාගේ ඉල්ලාසෙ ඉන්නේ මීට කලින් දරු ලිංගික අධ්‍යාපනය සම්බන්ධ ප්‍රශ්නය මේකත් එක්ක ගැට ගැහෙනව ගරු කතානායකතුමා. දැන් ලිංගික අධ්‍යාපනය කුවට පස්සේ අපේ අධ්‍යාපන අමාත්‍යාංශයේම පසුගිය කාලේ යෝන් වියට මේ ලිංගික කටයුතු පිළිබඳ ලිංගික අධ්‍යාපනය කියන විෂය පිළිබඳව යම් සාකච්ඡා කරලා ඒ පිළිබඳව මේ වෛද්‍ය ශාන්තේ ත්‍යාරච්චි ඇතුළු තවත් විද්වතුන් වෙන්න ඉන්න පුළුවන් ඔබතුමාලා අධ්‍යාපන අමාත්‍යාංශයෙන් අනුමත කරපු පොත් තිබෙනවා ඔබතුමාලගේ අධ්‍යාපන අමාත්‍යාංශයට සුදුසුයි කියලා. මම මේ පොත සභාගත කළා ඔබතුමාට ලබා දෙනවා මේක ගැන ඔබතුමා හොයලා බලන්න කියලා. අඩුම ගානේ මම ඉල්ලා සිටින ගරු ඇමතුමනි දරුවන්ට උගන්වන්න කලින් ගුරුරුන්ට මේක කියලා දෙයි. ගුරුරුන්ට පුහුණු කරන වෙලසට හදලා දෙන්න මේක අධ්‍යාපනය ලබා දෙන්නේ කොහොමද කියලා. මොකද අද මේවයින් අපචාර ලක් වෙච්ච දරුවන් විවිධ මේවට ඇබ්බැහි වෙච්ච දරුවන්ගෙන් වෙන රටට වෙන හානිය අවම කරගන්න නම් අනිවාර්යයෙන්ම අපි දරුවන්ට යම් අවබෝධයක් ලබා දිය යුතුයි. ඒක ඇමරිකාවේ ක්‍රමයට කරන්න අවශ්‍ය නැහැ. ඒක ආසියාවේ ක්‍රමයට කරන්න. එහෙම නොකර අපි මේවා හංගගෙන හිටියොත් අපිට කවදාවත් මේ ප්‍රශ්නේ කරන්න වෙන්නේ සමාපතුමා ඉල්ලා හිටින් දරුවන්ට උගන්නන්න නෙමෙයි. ඉස්සෙල්ලා දරුවන්ට කොහොමද මේ ලිංගික කටයුතු ලිංගික කරුණු පිළිබඳව අවබෝධයක් ලබා දෙන්නේ කියන එක ගුරුරුන්ට යම්කිසි අධ්‍යාපනයක් ලබා දෙන වැඩසටහනක් ආරම්භ කරන්න කියලා. මොකද නැතිනම් අපි ගොඩක් ප්‍රමාදලා තියෙන මේවයි. ඊළඟ දේ තමයි ගරු අමත්තුමනි දබතුමා මේ ටැබ් හඳුන්වා දෙන. දැන් ටැබ් එක කියලා එකත් එක්ක දැන් ලෝකෙ තියෙන එක ප්‍රශ්නයක් තමයි මේ ස්මාර්ට් ෆෝන් ඇඩික්ෂන් කියන එක. දැන් මොකද මේක මම ඉදිරිපත් කරන්නේ ඒකත් එක්කම ඔබතුමාගේ ඒව ගැනත් අවධානය යොමු කරන්න කියලා අවසාන වශයෙන් මේවා ගැන අවබෝධයකින් තොරව හඳුන්වා දීමෙන් අපේ රටට ඇති වෙන විශේෂ හොඳක් නැ නරකක් නිසා. ඒ නිසා අවසාන වශයෙන් ආණ්ඩුවක් වශයෙන් අධ්‍යාපනයට වෙන්ගලා තියෙන මුදල් ගිය වසරට වඩා බිලියන් 33කින් කප්පාදු කරලා රටේ පොදු ජනතාවගේ දරුවන්ට අධ්‍යාපනය ලැබීමට තිබෙන අයිතිය අහිමි කරමින් විශේෂම උසස් අධ්‍යාපන පැත්ත ඒක අපි හෙට ගන්න බලාපොරොත්තු වෙනවා උසස් අධ්‍යාපන පැත්ත පෞද්ගලීකරණය කරමින් යන ගමන ජනතා මිතුර වශයෙන් හෙලා දකින ගමන් අධ්‍යාපනයේ දරුවන් ආරක්ෂා කර ගැනීම වෙනුවෙන් අපි ඉදිරිපත් කරපු යෝජනා ටිකවත් ආරක්ෂා කර ගැනීම ඉදිරිපත් කරපු යෝජනා ටිකවත් සැලකිලට අරගෙන ක්‍රියාත්මක කරන ඉල්ලීම කරමින් මගේ කතාව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
කමතර වරන් තියෙනවා. ඊළඟට ගරු රාධාකෘෂ්ණන් අමාත්‍යතුමා ඊට ප්‍රථම ගරු නියෝජ්‍ය කාරක සභාපතිතුමා මූලාසෙන්ට පැමිණියා.
கௌரவ சபைக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே, இன்றைய தினம் கல்வி அமைச்சினுடைய வரவு செலவு திட்டத்திலே ஆரம்ப உரையை நிகழ்த்ததில் நான் மிகவும் மகிழ்ச்சி அடைகின்றேன். இன்று கல்வி அமைச்சுக்கு ஒதுக்கப்பட்ட நிதி பற்றி இங்கு பேசப்பட்டது. விசேஷமாக கல்வி அமைச்சு 2016 ஆண்டு கிட்டத்தட்ட 63 பில்லியன் ரூபாய் ஒதுக்கப்பட்டு அதிலே 10 மில்லியன் ரூபாவுக்கு உபகரணங்கள் வாங்குவதற்கும் 53 பில்லியன் ரூபாய் வேலைகள் செய்வதற்கும் அதாவது கட்டிடங்களை கட்டுவதற்கான நிதி ஒதுக்கீடு செய்யப்பட்டிருந்த பொழுதிலும் இப்பொழுது இந்த நாட்டிலே நடைபெறுகின்ற அருகிலுள்ள பாடசாலை நல்ல பாடசாலை என்ற திட்டங்களிலே கிட்டத்தட்ட 16,593 திட்டங்கள் இப்பொழுது நடைமுறைப்படுத்தப்பட்டு வருகின்றன. இதன் அடிப்படையிலே இந்த பாடசாலைகளுடைய கட்டிட வேலைகள் முடிவடையாத நிலையிலே நிறைய கட்டிடங்கள் இருக்கின்றதன் காரணமாக தொடர்ந்து இந்த வேலை திட்டம் 4 வருடங்கள் செல்லுவதற்கான நடவடிக்கை எடுக்கப்பட்டு வருகின்றது. ஆகவே அதிலே ஏ பி சி டி என்று 4 வகையாக பிரிக்கப்பட்டு தொடர்ந்து இந்த 3-4 வருடங்களுக்கு இந்த பாடசாலைகளுடைய அபிவிருத்தி தொடர்ந்து செல்லும் என்பதை இந்த சபைக்கு தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். அதே நேரத்தில் இந்த வருடம் கல்வி அமைச்சுக்கு ஒதுக்கப்பட்ட நிதி குறைவாக இருக்கின்றது என்று இங்கு பேசப்பட்டது. அந்த குறைவாக இருந்தாலும் கூட கடந்த இந்த வருடம், அதாவது 2016 ஒதுக்கப்பட்ட நிதியிலிருந்து நாங்கள் அதிகமான பணம் செலவழிக்க வேண்டிய சூழ்நிலைதான் இன்று இருக்கின்றது. விசேஷமாக கல்வியினுடைய அபிவிருத்தி திட்டங்களை பற்றி நாங்கள் சற்று சிந்தித்து பார்க்க வேண்டும். ஆசிரியருக்கான கல்வி வசதிகளை வழங்குதல் 1,000,000,000 ரூபாய், அதே போல கிராமியம் மற்றும் கஷ்டப்பாடசாலைகள், ஆசிரியர் இல்லம், ஆசிரியர் ஓய்வறைகள் போன்றவை 2,000,000,000 ரூபாய், அத்தியாவசிய தேவையான நிதி சுத்தி நீர் மற்றும் சுத்திகரிப்பு வசதிகளையும் அதிகரிப்பதற்கும் மின்சாரங்களை வழங்குவதற்கும் கிட்டத்தட்ட 6,000,000,000 ரூபாய் ஒதுக்கப்பட்டிருக்கின்றன. 3,577 ஆரம்ப பாடசாலைகளின் அடிப்படை வசதிகளை விருத்தி செய்வதற்கு 10,000,000,000, 1,000 இடைநிலை பாடசாலைகளின் வசதிகளை விருத்தி செய்வதற்காக 15,000,000,000, எதுவித திட்டத்திற்கும் சமகாலத்தில் உள்ளாக்கப்படாத காப்போத்தா சாதாரண தரம் கொண்ட 1,360 பாடசாலைகள் அபிவிருத்தி செய்வதற்காக 30,000,000,000, 25 தோட்ட பாடசாலைகளை இடைநிலை மட்டத்திற்கு தரம் உயர்த்துவதற்காக 250,000,000, விஞ்ஞான ஆய்வுக்கூடம் மற்றும் இடைநிலை கொண்ட 3,000 பாடசாலைகளுக்கு நடமாடும் விஞ்ஞான கூட ஆய்வு தொகுதிகள் வழங்குவதற்காக 450,000,000, பாடசாலை பற்சுகாதார பிரிவினை விருத்தி செய்வதற்காக 250,000,000 போன்ற பல நிதி வசதிகளை கொண்ட இந்த பாடசாலைகள் இப்பொழுது அபிவிருத்தி செய்யப்பட்டு வருகின்றன. ஆகவே இந்த வகையிலே இன்று கல்வி அமைச்சிலே கல்வி ராஜாங்க அமைச்சு என்று ஒன்று உருவாக்கப்பட்டு, விசேஷமாக தமிழ் மொழி மூலமான பாடசாலைகளை அபிவிருத்தி செய்வதற்கான நடவடிக்கைகளை அதன் மூலமாக செய்யப்பட்டு வருகின்றதை நான் இந்த நேரத்தில் சந்தோஷமாக கூறிக்கொள்ள விரும்புகின்றேன். ஏனென்று கேட்டால், இந்த நாட்டிலே இன்று 10,044 பாடசாலைகள் இருந்தாலும் கூட அதிலே 3,500 பாடசாலைகள் தமிழ் பாடசாலைகளாக இருக்கின்றன. அது வடக்கு கிழக்கு பாடசாலைகளாக இருக்கின்றன. நாட்டிலே இருக்கின்ற ஏனைய தமிழ் பாடசாலைகள், அதே போல பெருந்தோட்ட பகுதியிலே மலையக பகுதியிலே இருக்கின்ற பாடசாலைகளால் ஒன்று சேர்த்து 1/3 பகுதி தமிழ் பாடசாலைகள் இருப்பதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. ஆனால் இந்த 1/3 பகுதியாக இருக்கின்ற பாடசாலைகளுடைய அபிவிருத்திகளை எங்களுடைய அமைச்சர் அகிலவிராஜ் காரியவசம் அவர்களுடைய உதவியோடு, செயலாளர் திரு சுனில் ஹெட்டியாராய்ச்சி அவர்களுடைய உதவியோடும், அமைச்சருடைய எல்லோருடைய உதவியோடும் பொதுவான வேலைப்பாடுகளிலே நாங்கள் ஈடுபடுவதை கவனிக்கக்கூடியதாக இருக்கின்றது. நான் நினைக்கின்றேன்,
கௌரவ அமைச்சர் அவர்களே, உங்களுக்கு இன்னும் 2 நிமிடங்கள் இருக்கிறது.
வடகிழக்கு உறுப்பினர்கள் இருக்கின்றார்கள், உங்களுடைய பிரச்சனைகளை இப்பொழுது நீங்கள் நேரே வந்து எங்களுடன் பேசி உங்களுடைய பிரச்சனைகளை தீர்த்துக் கொள்ளக்கூடிய சந்தர்ப்பம் இன்று உருவாக்கப்பட்டிருக்கின்றது. அதே போல திரு பிமல் ரத்நாயக்கா அவர்கள் பேசும் பொழுது சொன்னார், நூரெளிய மாவட்டத்திலே நான் பிரதிநிதித்துவப்படுத்துகின்ற நூரெளிய மாவட்டத்திலே இருக்கின்ற பாடசாலைகளின் குறைபாடுகளை இங்கு சுட்டிக்காட்டினார். அது மிகவும் வரவேற்கத்தக்கது. என்னுடைய பிரதேசத்தினுடைய குறைகளை அவர் சொல்லி காட்டுவது இன்னும் எனக்கு சந்தோஷமாக இருக்கின்றது. உண்மையாக இந்த குறைநிறைகளை நிவர்த்தி செய்வதற்கான நடவடிக்கை இப்பொழுது எடுக்கப்பட்டு வருகின்றது. பெருந்தோட்ட பாடசாலைகள் அபிவிருத்திக்காக கடந்த 2016 250,000,000, 2017 250,000,000, ஆக மொத்தம் 500,000,000 ரூபாய் இப்பொழுது ஒதுக்கப்பட்டு அவரது பிரதம மந்திரி அவர்களுடைய செயல்பாட்டுக்கு இணங்க பாடசாலைகளுடைய கணித விஞ்ஞான பகுதிகளை தரம் உயர்த்துவதற்கான நடவடிக்கை எடுக்கப்பட்டு வருகின்றது. அதே போல வடகிழக்கிலே உங்களுக்கு இருக்கின்ற வாலண்டியர்ஸ் டீச்சர்ஸ், அதாவது வேலை பார்க்கின்ற ஆசிரியர்களை நியமனம் செய்வதற்கான நடவடிக்கை இப்பொழுது எடுக்கப்பட்டு வருகின்றது. விசேஷமாக நாங்கள் 2-3 மாதங்களிலே அந்த ஆசிரியர்களை நியமிப்பதற்கான நடவடிக்கை இப்பொழுது அமைச்சரவை பத்திரம் தாக்கல் செய்யப்பட்டிருக்கின்றது. நிச்சயமாக அதை நாங்கள் கொடுத்து முடிப்பதற்கான நடவடிக்கை எடுக்கப்படும் என்பதை தெரிவித்துக் கொள்கின்றேன். அதே போல மலையக பகுதிகளிலும் உதவி ஆசிரியர்களாக பட்டவர்களை
நீங்கள் முடித்துக் கொள்ள வேண்டும். அமைச்சர்
எனக்கு இன்னும் 2 நிமிஷம் தாங்க.
இல்ல, 4 நிமிஷம்
ஆகவே அந்த பாடசாலைகளை
உங்களுக்கு 4 நிமிஷம்
உயர்த்துவதற்கான நடவடிக்கையும் செய்யப்பட வேண்டும் என்பதையும், எதிர்காலத்திலே இந்த ராஜாங்க அமைச்சின் மூலமாக ஒட்டுமொத்தமான தமிழ் பாடசாலைகளுக்கு என்னென்ன உதவி செய்ய முடியுமோ அது நிச்சயமாக எங்களுடைய அமைச்சரின் உதவியுடன், பிரதம மந்திரியின் உதவியுடன் நிச்சயமாக செய்ய முடியும் என்பதை நான் சொல்லிக்கொண்டு, 4 நிமிடத்திலே என்ன பேச முடியும்னு எனக்கு தெரியல. கௌரவ தலைவர் அவர்களே, நீங்களும் ஒரு உறுப்பினராக இருந்த நிலையில உங்களுக்கு 4 நிமிஷம் கொடுத்தா உங்களுடைய நிலைமை எப்படி இருக்கும் என்பதை சிந்தித்து எங்களுக்கு நேரம் ஒதுக்கும்படி கேட்டுக்கொண்டு என்னுடைய
இதுல நாங்க நேரம் ஒதுக்குறையில உங்களோட அரசாங்கம் தான் நேரம் ஒதுக்குறது, நாங்க அதுக்கு பொறுப்பில்லை. கௌரவ துரரட்ன சிங்கம்,
நன்றி. கௌரவ குழுக்களின் பிரதி தலைவர்களே, உள்ளக அலுவலர்கள், வடமேல் மாகாண அபிவிருத்தி, கல்வி அமைச்சு சம்பந்தமான குழுநிலை விவாதத்தில் கலந்து சில கருத்துக்களை கூறுவதற்கு கிடைத்த வாய்ப்புக்கு நன்றி கூறிக்கொண்டு, இந்த வரவு செலவு திட்டத்தை பொறுத்தளவிலே இலங்கை பாராளுமன்றத்தில் ஒரு முக்கியமான வரவு செலவு திட்டமாக நான் கருதுகின்றேன் இலங்கையினுடைய வரலாற்றிலேயே. காரணம், ஒரு எதிர்கட்சி தலைவர் பாராளுமன்ற விவாதத்தினை அங்கீகரித்து வாக்களித்திருப்பது இந்த நாட்டினுடைய ஒரு மிக முன்னோடியான ஒரு செயல்பாடு. பலவிதமான குறைபாடுகள் இருந்தாலும் கூட, அரசியல் கைதிகளுடைய விடுதலை, காணாம போனவருடைய அவருடைய விடயங்கள், மீள்குடியேற்றம், வாழ்வாதாரம், வடக்கு கிழக்கினுடைய அபிவிருத்தி விடயங்கள், இளைஞர் ஜீவனுடைய வேலைவாய்ப்புகள், இப்படி பல பிரச்சனைகள் இருந்தாலும் கூட இந்த வரவு செலவு திட்டம் எதிர்கட்சி தலைவரினாலே அதற்கு ஆதரவாக வாக்களித்திருந்தார்கள். நாங்களும் அதற்கு வாக்களித்திருந்தோம். 3-2 பெரும்பான்மையோடு இந்த வரவு செலவு திட்டத்தினுடைய 2ஆம் கட்ட வாசிப்பு நிறைவேறியிருக்கின்றது. இன்று இந்த கல்வி அமைச்சினுடைய விவாதத்திலே 5ஆவது 6ஆவது பாராளுமன்ற அமர்விலே என்னுடைய கௌரவ கல்வி அமைச்சர் அகில விராஜ் காரியவாசம் அவர்களோடு நானும் ஒன்றாக இருந்தவன். அவர் அப்பொழுது மிகவும் துடிப்போடு இந்த பாராளுமன்ற அமர்வுகளிலே கல்வியை பற்றி அடிக்கடி பேசுவார். அந்த கல்வி புலத்திலே இருந்து வந்தவன் என்ற ரீதியிலே அவருடைய பேச்சுகளை நான் மிகவும் நுணுக்கமாக செவியுடுத்தவன். இன்று அவர் அந்த கல்வியிலே காட்டிய அக்கறையின் காரணமாக இந்த 8ஆவது பாராளுமன்றத்திலே ஒரு கல்வி அமைச்சராக தெரிவு செய்யப்பட்டிருப்பது எங்களுக்கு மகிழ்ச்சி தருகின்றது. அதே போன்று அவருக்கு உதவியாக இராஜாங்க அமைச்சராக ஒரு பொறுப்புள்ள வயது முதிர்ந்தவர் அவரோடு இணைந்து இந்த பாரிய பொறுப்பை நடத்தக்கூடிய ஒருவர் தெரிவு செய்யப்பட்டிருப்பதும் எங்களுக்கு மிக்க மகிழ்ச்சியை தருகின்றது. இந்த கல்வியை பொறுத்தளவிலே இந்த நாட்டினுடைய எதிர்காலம் வேறு எந்த அபிவிருத்தியில் எடுத்துக்கொண்டாலும் முக்கியமாக கல்வியிலேயே தங்கி இருப்பது என்பதை நாங்கள் யாரும் மறக்க முடியாது. இதற்காக இந்த வரவு செலவு திட்டத்திலே 90,000 மில்லியன் ஒதுக்கப்பட்டிருக்கின்றது. இந்த நாடு பாரிய கடன் சுமையோடு இருந்த பொழுதும் 90,000 மில்லியன் ரூபாய் கல்விக்காக ஒதுக்கப்பட்டிருக்கிறது. இது ஒரு பெரிய நிதியாகத்தான் நாங்கள் பார்க்க வேண்டும். ஏனென்றால் நாங்கள் எங்களையும் எங்களுடைய சந்தைகளையும் இன்று வேதனையில் ஆய்த்து வைத்திருக்கின்ற கடன் சுமைகளாக இருக்கும் பொழுது இந்த நிதி ஒதுக்கப்பட்டிருக்கிறது. இந்த நிதி செலவிடப்படுகின்ற தன்மையிலேதான் இந்த கல்வியினுடைய முன்னேற்றமோ முன்னேற்றம் இல்லாத தன்மையோ தங்கியிருக்கின்றது. வளங்கள் எப்பொழுதும் சமமாக வளரப்பட வேண்டும். தனிக நாங்கள் பகுதிக வளத்தை கொண்டு கட்டிடங்கள் உபகரணங்கள் வாங்குவதை கொண்டு கல்வி வளர்ச்சி என்று கருத முடியாது. முக்கியமாக கல்வியிலே மனித வளம் முக்கிய இடம் பிடிக்கின்றது. முக்கியமாக ஆசிரியருடைய வளம் மிக முக்கிய இடத்தை பிடிக்கின்றது. அதே போன்று கல்விக்கூடங்களில் உள்ள ஏனைய கல்விசாரா ஊழியருடைய வளமும் முக்கிய இடம் பிடிக்கின்றது. இந்த இரண்டு வளங்களும் சமமாக எடுத்துக்கொண்டு செல்லப்படுகின்ற வழியில்தான் நாங்கள் கல்வியிலே ஒரு காத்திரமான வளர்ச்சியை எதிர்நோக்க முடியும். தனியே கட்டடங்களை அமைத்து பகுதிய வளங்களை விருத்தி செய்து அழகு பார்ப்பதிலே எந்த விதமான அர்த்தம் இல்லை. அந்த வளங்களோடு ஆளணி வளம் மனித வளங்களும் சமமாக வளர்க்கப்பட வேண்டும். அதைவிட இப்பொழுது நாங்கள் பார்க்கின்ற ஒரு பாரிய குறைபாடு, பௌதிக வளங்கள் ஆளணி வளங்கள் இருந்தாலும் இந்த கல்விக்கூடங்களிலே ஒரு கற்கக்கூடிய ஆசிரியர் வந்து மனநிறைவோடு கற்கக்கூடிய ஒரு சூழ்நிலையோ, மாணவர்கள் வந்து அந்த கல்விக்கூடத்தில் இருந்து மனநிறைவோடு கற்கக்கூடிய ஒரு கவின் நிலையோ இல்லாமல் பல பாடசாலைகள் இயங்குவதை பார்க்கின்றோம். இதை மிக முக்கியமான ஒரு விடயமாக நாங்கள் கருத்தில் கொள்ளப்பட வேண்டும். ஏனென்றால் நாங்கள் ஆளணி வளம் பகுதிய வளங்களை விருத்தி செய்வதற்கு பணத்தை ஒதுக்கினாலும் கூட இந்த பாடசாலையில் இருக்கின்ற கவிநிலை மிக முக்கியம். ஆசிரியர்கள் வேதனையோடு அந்த தொழிற்கூடங்களிலே கடமை புரிவது, மாணவர்கள் விரக்தி நிலையோடு வேண்டா வறுப்போடு பாடசாலைக்கு சமம் அளித்து தங்களுடைய கல்வியை தொடர்வது, இவைகளெல்லாம் ஒரு பாரிய பின்னடைவே ஏற்படும். இங்கே ஆசிரியருடைய சம்பளம் பற்றி இங்கே பேசப்பட்டது, அது முக்கியமானது. ஏனென்றால் இது மனதினாலே செய்யப்பட வேண்டிய ஒரு வேலை. ஏனைய கூலித்தொழில்களைப் போல ஆசிரியர் தொழிலில் நாங்கள் வேலை வாங்க முடியாது. ஆசிரியர்கள் உணர்ந்து மனதினாலே உணர்ந்து அவர்கள் கற்பிக்கின்ற நேரத்திலே தான் உண்மையான அந்த கல்வியினை நாங்கள் பிள்ளைகள் பெறக்கூடியதாக இருக்கு. எனவே ஆசிரியருடைய மனத்தை திருப்திப்படுத்தக்கூடிய அளவிலே அவருடைய மன குறைபாடுகளை இங்கே ஆசிரியருடைய சம்பளங்கள் இங்கே கல்வி திட்டத்திலே கிராமப்புற பாடசாலைகளில் ஆசிரியர் விடுதிகள் அந்த பாடசாலைக்கு வேண்டிய சகல மலசல் ஊட வசதிகள் நீர் வசதி மின்சார வசதி இப்படியான விடயங்கள் எல்லாம் எடுக்கப்பட்டிருக்கிறது. அவைகளெல்லாம் பூர்த்தி செய்யப்பட்டு ஆசிரியர்கள் ஒரு மன நிறைவோடு கடமையாற்றக்கூடிய ஒரு சூழ்நிலையை ஏற்படுத்த வேண்டியது மிக முக்கியம். அதே போன்றும் மாணவர்கள் பாடசாலையில் வந்து தங்களுடைய ஏனைய விடயங்களை மறந்து அவர்கள் பூரணமாக அந்த பாடசாலையில் இருந்து தங்களுடைய கல்வி நடவடிக்கையை மேற்கொள்வதற்கு முயற்சிகளை எடுக்க வேண்டிய ஒரு சூழ்நிலையை ஏற்படுத்த வேண்டியது இந்த அமைச்சனுடைய முக்கியம். அதிலேயும் கல்வி அமைச்சு கூடிய கவனத்தை எடுக்க வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே நான் குறிப்பிட விரும்புகின்றேன். இந்த 13 ஆண்டு வரையும் கட்டாய கல்வி அது வரவிருக்கக்கூடியது என்றால் இடைவேளைகள் இப்பொழுது எல்லா பாடசாலைகளிலும் இருக்கின்றது. நகரத்திலே உள்ள முன்னோடியான சில பாடசாலைகளை தவிர்த்தாலும் கூட கிராமப்புறங்களிலே இடைவேளைகள் நாளாந்தம் நடைபெற்று கொண்டிருக்கிறது. இதற்கு ஒரு கல்வி அமைச்சு ஒரு காத்திரமான ஒரு செயல் திட்டத்தை கொண்டு வந்து இந்த இடைவேளைகளை நிறுத்துவதற்குரிய உத்திகளை கையாள்வதோடு 13வது வருடம் வரையும் படிக்கக்கூடிய ஒரு சூழ்நிலையை ஏற்படுத்த வேண்டும். இந்த இடைவேளைகளை பார்க்கும் பொழுது மாணவர்களை நாங்கள் விசாரித்தால் ஒன்று அவருடைய வறுமை காரணம், அவர்களுக்கு தங்களுடைய இடத்திலிருந்து வருவதற்கு ஒரு துயிசக்கர வண்டி கூட இல்லாமல் இருக்கின்ற மாணவர்கள் எத்தனை ஏழை மாணவர்கள் இருக்கிறார்கள். அடுத்தது அவர்களுக்குரிய ஏனைய பொருளாதார வசதிகள், மற்றது பாடசாலைக்கு வந்தாலும் பாடசாலைகள் அவர்கள் அந்த நாளை பிரயோசனமாக கல்வி வளர்ச்சிக்காக செலவழிக்க முடியாத சூழ்நிலையிலேயும் சில பாடசாலை இருக்கின்றது. ஒரு பாடசாலை சென்றால் அங்கே பாடங்கள் கற்பிப்பதற்குரிய கணித விஞ்ஞான ஆங்கில ஆசிரியர் இல்லாவிட்டால் அந்த மாணவன் பாடசாலையில் போயிருப்பதனால எந்த விதமான அர்த்தமும் இல்லை. அதனுடைய எப்படியான சூழ்நிலைகள்னால இந்த பாடசாலைகள் இடைவேளைகள் நடைபெறுகின்றது. அது 13வது வருடம் வரையும் கட்டாய கல்வி என்று நாங்கள் ஒரு சட்டத்தை போட்டு அந்த மாணவர்களுக்கு நாங்கள் அதை தண்டனை வழங்குவதாக அமையக்கூடாது. அதனுடைய அந்த கட்டாய கல்வியை நாங்கள் நடைமுறைத்த விளைகின்ற வேளையிலே அந்த மாணவருடைய கஷ்ட நஷ்டங்கள், அந்த மாணவருடைய வீட்டு சூழ்நிலைகள், அந்த மாணவருடைய பெற்றார்கள் அவருடைய நலம் பிரிவினருடைய கஷ்டங்களை உறிந்து அந்த அவர்கள் 13 வரை கற்கக்கூடிய ஒரு சூழ்நிலையை ஏற்படுத்த வேண்டியது மிக முக்கியம் என நான் இங்கே கருதுகின்றேன். அடுத்து இந்த அண்மையில் உள்ள பாடசாலை சிறந்த பாடசாலை லங்கம்மா பாசலை கொந்தம்மா பாசலை என்ற திட்டம் மிகவும் வரவேற்கக்கூடியது. நான் இம்முறை 8வது பாராளுமன்றத்துக்கு வந்த பொழுது என்னுடைய 1வது பேச்சிலே இந்த பாடசாலை அனுமதி சில சில பகுதிகளில் சில முன்னோடி பாடசாலைகளில் மாணவர்கள் அனுமதியை பெற்றுக்கொள்வது சம்பந்தமாக நான் இங்கே ஒரு உருக்கமான வேண்டுகோளை விடுத்திருந்தேன். அதன் பிற்பாடு இந்த அண்மித்த பாடசாலை நல்ல பாடசாலை என்ற ஒரு திட்டத்தை கொண்டு வரும் பொழுது எனக்கு அது சந்தோஷமாக இருந்தது. அந்த பாடசாலையில் நான் இந்த பாராளுமன்றத்தில் நான் ஆற்றிய உரையை கல்வி அமைச்சவர்கள் செவி மடுத்து அதுவும் ஒரு காரணமாக இருக்கலாம் என்று கருதி சந்தோஷப்பட்டேன். அந்த திட்டம் நடைமுறைப்படுத்தப்பட்டிருக்கிறது. ஆனால் ஆரம்ப கூட்டத்திற்கு எங்களை எல்லாம் அழைத்து அந்தந்த பகுதிகளிலே தெரிவு செய்யப்பட்ட பாடசாலைகள் அதில் எங்களுடைய அபிப்பிராயங்கள் கேட்கப்பட்டது. அதன் பிற்பாடு பல செயல் திட்டங்கள் நடைபெறுகிறது. அதை பற்றி எங்களுக்கு ஒன்றும் விளங்காமல் இருக்கிறது. 5-6 தரங்களாக பாடசாலை வகுக்கப்பட்டு அந்த பாடசாலைகள் அண்மையில் உள்ள பாடசாலைகள் நல்ல பாடசாலைகள் என்ற திட்டத்திலே கொண்டு வருவதை நாங்கள் வரவேற்கின்றோம், சந்தோஷப்படுகின்றோம். முக்கியமானது ஏனென்றால் பாடசாலைகளுடைய ஏற்றத்தாழ்வினாலே தான் இன்று சில மாணவர்கள் பாடசாலையுடைய அனுமதியிலே கஷ்டப்படுகின்ற ஒரு நிலைமையை நாங்கள் பார்க்கின்றோம். அது ஒரு பெரிய பாரிய பிரச்சனை. சின்ன பிள்ளைகளை பொறுத்தளவிலே, குழந்தைகளை பொறுத்தளவிலே, அவர்கள் சிறிய முதலாம் ஆண்டு இரண்டாம் ஆண்டு படிக்கும் பொழுதே தான் ஐந்தாம் ஆண்டரம் சித்தியடைந்த பிற்பாடு நான் அந்த பாடசாலையில் படிக்க வேண்டும், அந்த பாடசாலை போய் நல்ல பொறுப்புகளை பெற வேண்டும், நான் ஒரு உயர்ந்த நிலையில வர வேண்டும் என்று அவர்கள் கனவு காண்கள் சின்னவர்களாக இருந்தார். அந்த அனுமதி மறுக்கப்படுகின்ற இந்த பிஞ்சு உள்ளங்கள் அதில் மிகவும் ஒரு பாதிக்கப்படுகின்ற நிலைமைகள் இருக்கின்றது. எனக்கு நேற்று முந்தினால் ஒரு பிரச்சனை நான் அறிந்தேன். மட்டக்களப்பில் உள்ள ஒரு உத்தியோகஸ்தர் ஒரு உயர்தர கல்வியிலே தன்னுடைய பிள்ளைகளை கற்பித்துக் கொண்டிருந்தார். ரெண்டு பிள்ளைகளை அவருக்கு திடீரென திருவண்ணாமலை கிடைமாற்றம் இருந்தது. ஒரு தொழில்நுட்ப உத்தியோகஸ்தர் அங்கு சென்று அவருடைய பிள்ளைகள் ரெண்டு வகுப்பு படித்தது. அதன் பிறகு இந்த வருடம் அவருக்கு இடமாற்றம் கிடைத்திருக்கின்றது. அவர் திரும்பவும் தான் ஆரம்பத்திலிருந்து தரமோட்டிலிருந்து கற்பித்த அந்த கல்லூரியிலே வந்து தன்னுடைய பிள்ளைகளை சேர்த்துக் கொள்ள வேண்டும் கேட்டபொழுது ஒரு பிள்ளைக்கு அனுமதி கிடைத்திருக்கின்றது. தரம் ஐந்தில் உள்ள பிள்ளைக்கு அனுமதி மறுக்கப்பட்டிருக்கிறது. அது அந்த பிள்ளையினுடைய குற்றம் அல்ல. அரசாங்கம் இடமாற்றம் கொடுப்பதும் அது அந்த பிள்ளையினுடைய குற்றம் அல்ல. அந்த பிள்ளை ஒரு தான் படித்த பள்ளிக்கூடம், தான் அறிந்த ஒரு அதிபர், தான் அறிந்த ஆசிரியர் குளம், தன்னுடைய பழைய பாடசாலை என்ற ரீதி அங்கே வரும்பொழுது அவருடைய அனுமதி ஒரு சட்டத்திட்டங்களை போட்டு நாங்கள் இதை மறுப்பது எவ்வளவு நியாயமானது என்று எனக்கு தெரியவில்லை. இதிலே முக்கியமாக இந்த இளம் மாணவருடைய உள்ளங்களை நாங்கள் கருத்தில் கொள்ள வேண்டும். அவருடைய அந்த உள்ள பாதிப்புகள் ஏற்பட்டால் அது அவர்களுடைய நீண்ட காலத்துக்கு அது ஒரு பாதிப்பு ஏற்படுத்தி அது வேறு விதமான பிரச்சனை கூட இந்த பிள்ளைகளுக்கு ஏற்படுத்தக்கூடும். அதனுடைய இந்த பாடசாலை அனுமதி விடயங்களில் இந்த அண்மித்த பாடசாலைகள் சிறந்த பாடசாலை என்ற திட்டம் கொண்டு வந்து அது வெற்றிகரமாக நடைமுறைப்படுத்தப்பட்டும் வரையும் இந்த பாடசாலை அனுமதி விடயத்திலே சில கஷ்டங்கள் இருக்கத்தான் செய்யும். அதை நாங்கள் பிள்ளைகளையும் பாதிக்காமல் அதற்கேற்ற ஒரு திட்டங்களை வகுத்து அந்த அந்த பாடசாலையில் இந்த மாணவர்களை அனுமதிப்பதற்கான செயல் திட்டங்களை செய்ய வேண்டும் என்று நான் இந்த இடத்திலே குறிப்பிட விரும்புகின்றேன். அடுத்தது இந்த முறை கல்வி திட்டத்திலே 1000 பாடசாலை திட்டம், அண்மித்த பாடசாலை சிறந்த திட்டம், இப்படியான பல பல திட்டங்களின் மூலம் இலங்கையில் உள்ள பாடசாலைகள் அபிவிருத்தி செய்யப்படுகின்ற நல்ல விடயம். ஆனால் இவைகள் எந்த திட்டத்திலையும் அகப்படாத கிட்டத்தட்ட 1200 பாடசாலைகள் இனங்காணப்பட்டு அவைகளும் அபிவிருத்தி எடுக்கின்ற முயற்சிகளை நாங்கள் மிகவும் வரவேற்கின்றோம், சந்தோஷப்படுகின்றோம். அத்தோடும் இந்த தோட்ட பாடசாலைகளை பொறுத்தளவிலே அவைகளை இடைநிலை பாடசாலை உயர்த்துவதற்கும் இடைநிலை பாடசாலைகளை உயர்தர பாடசாலைகளை உயர்த்துவதற்கும் எடுத்த முயற்சிகளை நாங்கள் வெகுவாக வரவேற்கின்றோம். அது முக்கியமானது ஒன்று. ஏனென்றால் மலையகத்திலே கல்வியினுடைய நிலைமைகள் பின்தங்கியிருப்பதாக பாராளுமன்ற உறுப்பினர்களும் அந்த பிரதேச மக்களும் குறிப்பிடுவது நாங்கள் அறிந்தபடியும் அதனுடைய அந்த மலையக மக்களுடைய கல்வியிலேயும் இந்த காத்திரமான சில முடிவுகளை எடுத்திருப்பது வரவேற்கக்கூடிய அதற்காக நாங்கள் கல்வி அமைச்சுக்கு நன்றியை கூறுகின்றோம். இந்த ஆரம்ப கல்வி, விஞ்ஞான கல்வி, கணித கல்வி, தொழில்நுட்பம் விடயத்தில் சில செயற்திட்டங்களை வகுத்து அந்த கல்வியை வளர்ப்பிற்கான பல முயற்சிகளை எடுப்பது சந்தோஷத்துக்குரியது. அதே போன்று விளையாட்டுத்துறை, தகவல் தொழில்நுட்பம் இவைகளை இன்னொரு என்ன விடயங்களையும் கல்வியிலே சேர்த்து அதை வளர்த்துக் கொள்வதற்கு எடுத்த முயற்சி நல்லது. கல்வியை பொறுத்தவரையிலே கல்வி இருக்கின்ற மாணவர்கள் பாடத்திட்டங்களை விட அரசினாலே இருக்கின்ற அந்த கரிக்குளம் பாடத்திட்டங்களை விட இன்று நாளாந்த அமர்வுகள் எத்தனையோ விடயங்களை அறிய வேண்டியிருக்கிறார். பாடத்திட்டத்துக்கு மேலாக அறிந்து கொள்ள வேண்டிய தேவை இருக்கின்றது. அவைகள் அறியாவிட்டால் இந்த உலகத்தில் வாழ முடியாது. இந்த மிக வேகமாக மாறி வருகின்ற இந்த உலகத்துக்கு முகம் கொடுத்து கூடிய நிலையிலே இந்த மாணவர்கள் வளர்க்கப்பட வேண்டியது மிக முக்கியம். அந்த விடயத்திலேயும் கவனம் எடுக்க வேண்டும். இப்பொழுது நாங்கள் பாடசாலையில் ஒன்று அவதானிக்கின்றோம். பாட ரீதியாக காலையிலே பாடம் ஆரம்பித்தால் பாடம் 8 பாடங்களும் அந்த பாட ஆசிரியர்கள் போய் பாடங்களே அந்த பாடத்திட்டத்தை முடிப்பது, இந்த பாடத்திட்டங்களை சரியாக மாணவர்களுக்கு புரிய வைப்பென்ற விடயங்களிலே மிகவும் அக்கறையோடு செயல்படுகிறார்கள். அது வரவேற்கக்கூடியது. ஆனால் பொதுவாக சில மாணவர்களுடைய அந்த சன்மார்க்கம், மனித விளிமங்கள், பண்பாடுகள், கலை கலாச்சாரம் இவைகளை பற்றி மாணவர்கள் அறிந்து கொள்ளக்கூடிய சந்தர்ப்பங்கள் மிக குறைவாக இருக்கின்றது. அப்படியான சந்தர்ப்பங்களை சில செயல் திட்டங்களை வகுத்து பாடசாலை வளர்க்க வேண்டும். மற்றும் இந்த காலகட்டத்திலே முக்கியமாக பாடசாலை மாணவர்கள் இப்பொழுது மாணவர்களாக இருக்கின்றவர்கள்தான் எதிர்காலத்திலே எங்களுடைய நாட்டிலே பொறுப்புள்ள அரசியல்வாதிகளாகவோ பெரியவர்களாக வரப்போன்றவர்கள். அவர்களுக்கு அந்த பாடசாலை மட்டத்திலே அந்த இன ஒற்றுமை அது வளர்க்கப்பட வேண்டும். இன ஒற்றுமை அவர்களுடைய சமயங்களை சமமாக மதிக்கின்றது, மற்ற மொழிகளையும் மதிக்கின்ற தன்மை, ஒரு சகோதரத்துவம் புரிந்துணர்வும், இவர்களோடு வாழக்கூடிய ஒரு நிலைப்பாட்டை ஏற்படுத்தக்கூடிய ஒரு பொருத்தமான இடம் பாடசாலை. அதனுடைய அதற்கான அந்த எதிர்கால ஒரு திட்டத்திலே அதை மிக கவனமாக கருத்தில் கொண்டு அந்த விடயத்திலேயும் கல்வி அமைச்சு மிக கூடுதலான கவனம் எடுக்க வேண்டும். ஏனென்றால் அதுதான் எங்களுடைய எதிர்கால இன்று நாங்கள் அனுபவித்த துன்ப துயரங்களுக்கெல்லாம் அப்படியான ஒரு நிலையிலே எங்களுடைய முன்னோர்கள் வளர்க்கப்படாவிட்டதும் ஒரு காரணமாக இருக்கலாம். இனி அந்த விடயத்திலேயும் பொதுவாக இருக்கலாம். அண்மையிலே நான் தேசிய இளைஞர் சேவை மன்றத்தினுடைய இளைஞர் பாராளுமன்றத்துக்கு பார்க்கக்கூடிய ஒரு சந்தர்ப்பம் ஏற்பட்டது. அன்று நான் ஒரு 2-3 மணித்தியாரங்கள் அவர்களோடு அந்த அமர்விலே இருந்து அவதானிக்கக்கூடிய இருந்தது. ஒரு மிகவும் சந்தோஷமாக இருக்கின்றது. அவர்கள் இளைஞர்களாயிருந்தாலும் அந்த பாராளுமன்றத்திலே நடந்து கொண்ட முறைமைகள், அவர்களுடைய அந்த அவர்களுடைய கருத்துக்கள், அவர்கள் மற்றவர்கள் அந்த கருத்துக்களுக்கு பதில் உரைத்தவைகள், இவைகள் எல்லாம் ஒரு மிகவும் ஒரு புரிந்துணர்வோடு அவர்கள் இருப்பதை பார்த்து மிகவும் சந்தோஷப்படுகின்றோம். ஏனென்றால் அவர்கள் மிக ஒரு செம்மையான முறையிலே அவர்கள் எதிர்கால அரசு தலைவர்களாக வளர்க்கப்படுகின்ற முறைமை மிகவும் சிறந்தது. அதற்காக அந்த நிறுவனத்தினுடைய பணிப்பாளர் நாயகம் ஏனைய உத்தியோகர்களுக்கும் அதை சார்ந்த அமைச்சனுடைய பொறுப்பாக இருக்கின்ற கௌரவ பிரதம அமைச்சர்களுக்கும் அதற்கு உறுதுணையாக இருக்கின்ற ஜனாதிபதிகளுக்கும் நாங்கள் நன்றி பாராட்ட வேண்டும். அந்த தேசிய இளைஞர் சேவை மன்றத்தையும் நாங்கள் கூடுதலாக ஊக்குவித்து அவர்களுக்குரிய நிதியை கொடுத்து அவர்களுக்கு என்னென்ன குறைபாடுகள் அறிந்து அவர்களை மேலும் ஒரு அந்த ரீதியிலே ஒரு இளைஞனுடைய பெண்களுக்கு உண்மையாக தேவைப்படுகின்ற இன ஒற்றுமை, கலை கலாச்சாரம், ஏனைய அபிவிருத்திகளை பற்றி வளர்த்தெடுப்பதிலே கவனம் எடுக்க வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே குறிப்பிட விரும்புகின்றேன். இன்று எங்களுக்கு மிகவும் ஆசிய வளத்திலே மிகவும் தேவையான ஒன்றாக இருக்கின்றது கணிதம், விஞ்ஞானம், ஆங்கிலம் ஆகிய 3 பாடங்களுக்கு ஆசிய பற்றாக்குறை நிலவுகின்றது. சாதாரணமாக ஓயல் கற்கின்ற பாடசாலைகள் கூட கணிதம், விஞ்ஞானம், ஆசிரியர் இல்லாமல் வருடக்கணக்காக இயங்குகின்ற பாடசாலைகள் இருக்கின்றது. பரீட்சையில் பொறுத்தளவிலே இந்த பாடங்களுக்கு ஆசிரியர் இல்லாவிட்டாலும் கூட பரீட்சைகள் ஒன்றாகத்தான் வரப்போகுது. எல்லா மாணவர்களுக்கும் ஒரே பரீட்சை தான் நடைபெறப்போகின்றது. அதனுடைய அந்த மாணவர்களுடைய நிலைமை பற்றி நாங்கள் சிந்திக்க வேண்டும். அந்த பெற்றார்கள் படுகின்ற மன கஷ்டங்களை பற்றி புரிந்து கொள்ள வேண்டும்.
கௌரவ உறுப்பினர் அவர்களே, உங்களுக்கு 5 நிமிடங்கள் இருக்கிறது.
அதனால் இந்த கணிதம் ஆசிரியர்களை நியமிக்கின்ற விடயத்தை சில செயல் திட்டங்களை கல்வி அமைச்சு எடுத்திருப்பது சந்தோஷப்படுகின்றேன். அதே மாதிரி விஞ்ஞானம், ஆங்கிலத்தை பொறுத்தளவிலே அந்த ஆங்கில ஆசிரியர் நியமிப்பதிலே சில கஷ்டங்கள் இருப்பதை நாங்கள் உணர்ந்தோம். ஆனால் இப்பொழுது இந்த HND செய்தவர்கள், ஆங்கில மொழியில் செய்தவர்கள் பலர் அந்த தொழில்நுட்ப நிறுவனங்களில் இருந்து பயின்று வெளியில் இருக்கிறார்கள். அவர்களை பிரயோசனப்படுத்தலாம். அதற்காக நாங்கள் ஒரு திட்டத்தை நீண்டகால வகுத்து கொண்டு ஒரு பாடசாலை ஆங்கில ஆசிரியர் இல்லாமல் மாணவர்கள் அங்கே ஒருவனை போய் அந்த பாடத்தில் இருந்து போ நேரத்தை கழிக்க விடாமல் ஏதோ ஒரு துரிதமாக ஒரு திட்டத்தை எடுத்து இந்த எங்களுக்கு இருக்கின்ற இந்த மனித வளத்தை பிரயோசனப்படுத்தி இந்த ஆங்கில கணித விஞ்ஞான ஆசிரியர்களை உடனடியாக நியமிப்பதற்குரிய வேலைகளை செய்ய வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கின்றேன். அத்தோடு இந்த தரம் 5ஆம் ஆண்டு புரிய பரீட்சல் பொறுத்தளவிலே அந்த பரீட்சை ஒரு புரிய பரீட்சல் வறிய பிள்ளைகள் தங்களுடைய உயர்கல்வியை தொடர்புக்கான பரீட்சை. ஆனால் அந்த பரீட்சையினுடைய நோக்கம் இன்று மாறுபட்டு நிற்கின்றது. அதில் வசதி கூடிய பெற்றார்களும் ஒரு பாடசாலை அனுமதிக்காக பிள்ளைகளை அந்த பரீட்சையை தோற்ற விட வேண்டும் என்று விரும்புகிறார்கள். பாடசாலை அமைக்கும் அதை அனுபவிக்கின்றது. இன்று அந்த பரீட்சை வேறொரு கோணத்தில் இருக்கின்றது. ஒவ்வொரு பெற்றாரும் தன்னுடைய பிள்ளை மாவட்டத்திலேயே அதிகூடிய பிள்ளையை பெற வேண்டும், அகில இலங்கை ரீதியிலே கூடுதலான புள்ளியல் பெற வேணும் என்ற ஒரு நோக்கத்தோடு செயல்படுகிறதை நான் பார்க்கணும். பாடசாலையும் அதிபரப்புறத்தில் ஆசிரியப்புறத்தில் எங்களுடைய பாடசாலை அந்த மாகாணத்தில் மாவட்ட அகில இலங்கையிலே ஒரு சிறந்த பாடசாலை இந்த பரீட்சையிலே கணிக்கப்படும் என்று விரும்புகிற ஒரு நிலைப்பாடு பார்க்கணும். இப்படி செல்கின்றனால உண்மையாக இந்த புலமை பரிசில் வசதி உறைந்த மாணவர்கள் அந்த பரீட்சை தோற்றி அவர்கள் அந்த உயர்கல்வியை தொடுவதற்குரிய சந்தர்ப்பங்கள் இல்லாமல் போவதாக நான் உணர்கின்றேன். அதனுடைய இந்த பரீட்சை பற்றி ஒரு மீளாய்வு செய்ய வேண்டும். ஆனால் இந்த பரீட்சை பற்றி பலவிதமான கருத்துகள் இந்த ஐந்தாந்திர புலப்பரசலுக்கு தோற்றுகின்ற மாணவர்களுடைய பொறுத்தவரையில் அவருடைய வயது சக்தி அவருடைய விருப்பு வெறுப்புகளை கவனத்தில் கொண்டு இந்த பரீட்சைக்கு மாணவர்கள் பயிற்றப்படுவதில்லை. மிகவும் அவர்கள் மிகவும் கஷ்டப்பட்டு அந்த பெற்றாரினால ஆசிரியர்களால் வழிநடத்தப்படுகிறார்கள். இந்த பரீட்சையை கண்டு பயந்த மாணவர்கள் இருக்கிறார்கள். எனக்கு நன்றாக ஞாபகம் இருக்கின்ற 90ஆம் ஆண்டு நான் தேசிய கல்வி நிறுவனத்தில் இருக்கும் பொழுதும் முல்லேரியா வைத்தியசாலைக்கு சென்று அங்கு இந்த ஐந்தாந்தரம் புலப்பரிசை தோற்றிய சில மாணவர்களை பார்க்கக்கூடிய சந்தர்ப்பம் இருந்தது. அதற்கு காரணம் அந்த மாணவர்களுக்கு கொடுக்கப்பட்ட மேலதிகமான அழுத்தங்களும்
வேலை 2 நிமிடங்கள் இருக்கு
தான் அதற்கு காரணம் என்று கருதுகின்றேன். ஆனபடினால் இந்த பரீட்சையை வழிநாட்டும் பரீட்சைக்கு வழிகாட்டும் பொழுது அவர்களை தயார்படுத்தும் பொழுது அந்த பிஞ்சு உள்ளங்களுடைய மனநிலை அவருடைய விருப்பு வெறுப்புகள் அவருடைய இயலமை இவைகளை கருத்தில் கொண்டு அந்த பரீட்சைக்கு மாணவர் வழிநடத்த வேண்டும் என்று நாங்கள் அப்படியான ஒரு திட்டத்தையும் கொண்டு வர வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே வலியுறுத்தி கூற விரும்புகின்றேன். கல்வியை பொறுத்தளவிலே கல்வி மிக முக்கியம். ஏனென்றால் இங்கே கல்வி அமைச்சர்கள் இன்று எங்களுடைய நாட்டில் இருந்து சேவை செய்த கல்வி அமைச்சருடைய பலருடைய பெயரை இன்று இங்கே இருவருடைய பெயரை இங்கே கௌரவ பாராளுமன்ற உறுப்பினர் விமல் ரத்நாயக் அவர்கள் குறிப்பிட்டார்கள். ஏனே கல்வி அமைச்சர்கள் எங்களுடைய மனதில் இருக்கிறார்கள். எங்களுடைய கல்வி அமைச்சர்களும் எதிர்காலத்திலே இந்த நாட்டிலே எப்பொழுதும் ஒரு சிறந்த கல்வி அமைச்சரின் ஒரு இடத்தை பிடிக்க வேண்டும். இளைஞர் கன ஆற்றல் இருக்கின்றது. எனவே அதை முழுமையாக பிரயோசப்படுத்த வேண்டும். அவருக்கு உதவியாக எங்களுடைய ராஜாங்க அமைச்சர்கள் 2 பேரும் சேர்ந்து இந்த நாட்டிலே ஒரு புரட்சிகரமான கல்வியை மாறி வருகின்ற உலகங்களுக்கு எங்களுடைய பிள்ளைகள் இந்த சவால்களுக்கு முகம் கொடுக்கக்கூடிய விதத்தில் ஒரு கல்வி வளர்ச்சி ஏற்படுத்தி நீங்களும் அதன் மூலமாக இந்த நாட்டிலே ஒரு சிறந்த கல்வி அமைச்சர் இடத்தை பிடிக்க வேண்டும் என்று வேண்டி உங்களை வாழ்த்தி விடைபெறுகின்றேன். நன்றி.